नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
जय राधा माधव कुंज बिहारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
जय राधा माधव कुंज बिहारी
राधा माधव
राधा माधव कुंज बिहारी
राधा माधव कुंज बिहारी
जन वल्लभ गिरिवर धारी
जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ गिरिवर धारी
गोपी जन वल्लभ
गिरिवरधारी जय राध माधव कुंज बिहारी राध माधव कुंज बिहारी नंदन व्रज जन रंजन यशोद 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 नंदन व्रज जन रंजन यमुना तीरवन चारी जय राध माधव कुंज बिहारी
राध माधव कुंज बिहारी
जय राध माधव कुंज बिहारी राध माधव कुंज बिहारी जय राध माधव कुंज बिहारी जय राध माधव कुंज बिहारी जय राध
माधव कुंज बिहारी
जय राध माधव कुंज बिहारी जय राध
माधव कुंज बिहारी
गोपी जन वल्लभ गिरिवर धारी जय राध माधव कुंज बिहारी जय राध माधव कुंज बिहारी कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा हरे कृष्णा कृष्णा हरे हरे
हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे
हरे
हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय राधा दामोदर राधा दामोदर राधा दामोदर राधे जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधा श्याम सुंदर राधे जय कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम
कृष्ण बलराम
जय कृष्ण बलराम कृष्ण बलराम जय कृष्ण बलराम
कृष्ण बलराम कृष्ण
जय गौरनिताय 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 जय गौरनिताय
गौरनिताय
जय जय प्रभुपाद 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 नीताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल नीताय गौर नाम संकीर्तन की जय शील प्रभुपाद की निताय गौर प्रेमानंदे ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् देवीं सरस्वती व्यासम् ततो जय मुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर् भवति नष्ट किम् कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः हरे कृष्णा 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 हरे 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 राम
हरे राम हरे राम
राम राम हरे हरे श्री गुरुवे गौरचन्द्राय श्रीराधिकाए तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः कपूरगौरम् करुणावतारम् संसारसारम् भुजगेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानी सहितं नमामि नीलाम्बुजश्यामलकोमलाङ्गो सीतासमारो पीतवामभागम् पाणो महासा यकचारुचापम् नमामि रामम् रघुवंशनाथम् नमामि रामम् रघुवंशनाथम् यः स्याकदापि वसनान् चलखेलनोत्थ धन्याति धन्यपवने न कृतार्थमाने योगिन्द्रदुर्गमगति मधुसूदनोऽपि तस्यान्नमोऽस्तु वृषभा नो भुवो दिशेऽपि करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनवेशयन्तम् वटस्य पत्र स्यपुटे शयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे श्रीमद् भागवतना प्रथम दिवसना द्वितीय सत्रमा आप सर्व वैष्णवो ने भाविक भक्तोनू हार्दिक स्वागत करीए छीए। प्रथम सत्रमां भागवतनी महत्ता तात्विक रूपमां आपणे समझ्या, पण तत्वने समझवू बहु अघरू छे भक्तो। भले व्यासपीठ उपरथी हुं अहींया बोली जाऊं, कंईक आचार्योना सिद्धांत तमने कही दऊं, પણ તત્વ એટલું જલ્દી મનમાં બેસે એમ નથી। કારણ કે હજારો પ્રકારના સંશય જે મનમાં છે અને એ સંશયનો જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી તત્વ સમજાતું નથી. અને સંશય શું છે? કાંઈક આ જગતના વિષયમાં છે અને કાંઈક આ જગતને ચલાવવા વાળી શક્તિઓના વિષયમાં છે. તો એ સંસારના સંશયનો જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી આ તત્વ જે છે એ હૃદયસ્થ ન થાય. કારણ એવું સાંભળવામાં આવે છે અને શાસ્ત્રમાં ઘણી ઘણી જગ્યાએ એવું આવ્યું છે કે આ સંસારના લોકો ચાર પુરુષાર્થ માટે બહુ મહેનત કરે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ અને કામને વ્યક્તિ સમજે છે, જાણે છે, પણ મોક્ષના વિષયમાં બહુ મોટો સંશય હજી ઊભો છે. કોઈને જઈને પૂછો મોક્ષ કોને કહેવાય તો એ વ્યક્તિ કહેશે કે મોક્ષ એટલે આ સંસારમાંથી મુક્ત થવું. ત્યારે એને બીજો પ્રશ્ન કરવામાં આવે, પ્રભુ મુક્તિ કોને કહેવાય? તો કહે છે કોઈ ભગવાનમાં ભળી જવું, ભગવાનની પ્રાપ્તિ થઈ જવી, આ મુક્તિ છે. ઘણા લોકો કહે છે કે મોક્ષ એટલે એ મર્યા પછી મળે, પણ શ્રીમદ ભાગવતમ કહે છે કે મોક્ષ શબ્દનો અર્થ છે, મનો અર્થ છે મોહ, મમતા, અને ક્ષય એટલે ક્ષય, ક્ષય માને નાશ થવું. જ્યારે કોઈ વ્યક્તિના હૃદયમાંથી સંશય અને આ સંસારની મમતા નાશ પામે ત્યારે એમ કહેવાય કે એ વ્યક્તિનો મોક્ષ થઈ ગયો છે. મોક્ષ જે છે એ જીવનનું અંતિમ પાસું નથી. આપણે એવું માનીએ છીએ કે મોક્ષ જે છે મોક્ષ મળી ગયો એટલે જીવન પૂરું થઈ ગયું. નહીં, મોક્ષ તમે આ શરીરમાં મેળવી શકો અહીં બેઠા બેઠા. મોક્ષનો અર્થ છે આ સંસારની પૂર્ણ મમતા અને મોહનો ક્ષય થઈ જાય એને કહેવામાં આવે છે મોક્ષ. ત્યારે મનમાં સ્વાભાવિક જિજ્ઞાસા થાય, જો મોક્ષ આ શરીરની અંદર જીવતા પ્રાપ્ત થતો હોય તો પછી એ બતાવો કે તો જીવનનું પરમ લક્ષ્ય શું છે, જીવનની પરમ સિદ્ધિ શેમાં છે. ત્યારે ભાગવતના આચાર્યો કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમને પ્રાપ્ત કરી અને એ પ્રેમથી નિત્ય એમની સેવામાં લાગવું, આનું નામ છે સાચી મુક્તિ. કારણ મુક્તિના અનેક પ્રકાર છે, એમાં પાંચ પ્રકારની મુક્તિ તમે જાણો છો, સાયુજ્ય, સારૂપ્ય, સાલોક્ય, સારશિષ્ટ અને સામીપ્ય. તો આ બધી મુક્તિ વૈષ્ણવો નથી ચાહતા, જે ભગવાનના પ્રેમી ભક્તો છે એ મુક્તિને નથી ચાહતા. અને એટલા માટે જ મહેતા નરસિંહને કહેવું પડ્યું હે ને, વૈષ્ણવ જન તો મુક્તિને માગે, માગે જન્મ જન્મ અવતાર રહે. શું કામ? અવતાર કેમ જોતો છે? બધા લોકો પ્રયાસ કરે છે આ સંસારથી બહાર નીકળવા માટે, ક્યાંયથી કોક અમને છોડાવે, આ દુઃખમાંથી બહાર કાઢે. જ્યારે વૈષ્ણવ આચાર્યો કહે છે કે અમને જન્મ જન્મ અવતાર આપો, બહુ ગાયું પદ આપણે પણ સમજ્યા નહીં. જન્મ જન્મ અવતાર એટલે માગે છે કે પ્રત્યેક જન્મમાં ભગવાનની આવી સુંદર કથા સાંભળવાનો અવસર મળે. કારણ આગળ આવશે અત્યારના પ્રસંગમાં, આ કથા જેટલી આ પૃથ્વી લોક ઉપર સુલભ છે એટલી નથી સ્વર્ગમાં સુલભ કે નથી ભગવાનના ધામમાં સુલભ. આચાર્યોને જયારે પૂછવામાં આવ્યું કે તમે વારંવાર આ પૃથ્વી લોકમાં જન્મ શા માટે ચાહો છો, ત્યારે એ લોકો કહે છે પ્રભુ જન્મ એટલા માટે માંગવી છે કારણ કે પૃથ્વી લોકની અંદર તમારી અમૃતમય કથાઓ મળે છે, જે કથા સ્વર્ગના દેવતાઓને દુર્લભ, જે કથા મોટા મોટા ઋષિઓને દુર્લભ, જે કથા સાક્ષાત ભગવાનના ધામમાં રહેવા વાળા ભગવાનના પાર્ષદોને દુર્લભ છે. અને ઈ કથા આ મનુષ્યોને એકદમ સહજ અને સુલભ પ્રાપ્ત થાય છે. તમે જુઓ પરીક્ષિત નામના એક રાજા જેના મનમાં જિજ્ઞાસા થઈ ભગવાનની કથા સાંભળવી છે, તો ક્યાં જવું કથા સાંભળવા? આખી પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ કથા સાંભળવા પોતાના ઘર પરિવાર સંપત્તિ રાજ્ય પુત્ર બધાને છોડી અને ગંગાના તટ ઉપર જાય છે. અને ગંગાના તટ ઉપર જઈને જ્યાં સુધી સુખદેવ ગોસ્વામી ન આવ્યા ત્યાં સુધી કથા ન મળી. એ જ ભાગવતનો દ્વિતીય પ્રસંગ. સૌવીર દેશના રાજા રાજા રહુગણ મનમાં ઈચ્છા થઈ ભગવાનની કથા સાંભળવી છે અને એ વખતે જોયું કોણ વક્તા છે ભાગવતના, ત્યારે સાંભળ્યું કે કપિલ ભગવાન જે ગંગા સાગરના તટ ઉપર બેઠા છે. ચાર નોકરોને તૈયાર કર્યા, કથા સાંભળવા જવું છે. સૌવીર દેશથી ગંગા સાગર 3000 કિલોમીટર થાય. જુઓ ઇતિહાસના એ રાજાઓની કથા સાંભળવા માટે 3000 કિલોમીટર જવું પડતું હતું. અને સૌભાગ્ય જુઓ મારું તમારું, આ ભક્તિ વેદાન સ્વામીની કૃપાથી આ ભાગવત મને ને તમને અહીંયા ઘરે બેઠા બેઠા પ્રાપ્ત થઈ રહ્યું છે. કોઈ પરીક્ષિત મહારાજની કથામાં પંડાળ નહોતો, આપણને તડકો ન લાગે એટલા માટે સુંદર વ્યવસ્થા છે. અને આપણા જ ઘરમાં આપણા જ ગામની અંદર આ ભાગવતની ગંગા આપણને અહીંયા મળી રહી છે. ભક્તો, એ ભાગવતની ધારાને જેમ ગંગાની ધારાને પ્રગટ કરવા ભગીરથનો ભગીરથ પ્રયાસ, ભગવાનના ધામથી ગંગાનું અવતરણ કરાવ્યું એમ શિલ પ્રભુપાદજીનો ભગીરથ પ્રયાસ આ ભાગવતને સંપૂર્ણ વિશ્વની અંદર આ ભાગવતની ધારાને વહેતી કરી. એટલે એ જ ગંગાની, એ જ ભાગવતી ગંગાની એક ધારા આજે આપણા ગામની અંદર વહી રહી છે. અને એટલા માટે કહે છે કે કથા સાંભળવા માટે વક્તાઓ શ્રોતાઓ આ બધાની કંઈક યોગ્યતા હોવી જોઈએ. અને જો યોગ્યતાઓ ન હોય તો મેં સવારે ઉદાહરણ આપ્યું હતું કે સિંહણનું દૂધ જેમ સોનાના પાત્ર સિવાય ન રહે એમ હૃદયના પાપ અને કલમશ એ સંશય વાળો જે વ્યક્તિ છે એના હૃદયમાં કથા ટકતી નથી, એ કથાનો લાભ નહીં લઈ શકે. એટલા માટે સવારના સત્રમાં આપણે સાંભળ્યું પ્રણામ કરવા જોઈએ. કારણ પ્રણામ કરવાથી જે ત્રિવિધ તાપ છે, ત્રણ પ્રકારના જે દુઃખ છે એ ભગવાન ક્ષમા કરે છે, ભગવાન એ દુઃખનું શમન કરી દે છે. અને ત્યારે વ્યક્તિ શુદ્ધતાથી ભગવાનની આ કથાને ધારણ કરી શકે છે. મંગલાચરણ કરી શ્રી વેદવ્યાસ મહારાજ કથાનો પ્રારંભ કરે. બહુ સુંદર એક જ શ્લોકમાં શ્રોતા અને વક્તાનો પરિચય કરાવી રહ્યા છે. કહે છે
નૈમિષે સુતમાસિનમ અભિવાધ્ય મહામતિમ કથામૃતરસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવી.
બહુ સુંદર શ્લોક. આ શ્લોકમાં સ્થાન, વક્તા અને શ્રોતા ત્રણેયના ગુણ એક જ શ્લોકમાં બતાવવામાં આવ્યા છે. શ્રી વેદવ્યાસ મહારાજ લખે નૈમિષે. નૈમિષે શબ્દનો અર્થ છે નૈમિષારણ્ય. નામ કદાચ તમે સાંભળ્યું હશે કે નૈમિષારણ્ય કેવું અદભુત સ્થાન છે, જે સ્થાન ઉપર આ ભાગવતની કથા ગંગા વહી રહી છે. તો આવો પહેલા એ સ્થાનના વિષયમાં સમજીએ કે એ ધૈનુમતી નદીના તટ ઉપર ઉત્તર ભારતમાં એક સ્થાન છે નૈમિષારણ્ય. પણ એનું નામ નૈમિષારણ્ય કેમ પડ્યું, શા માટે એને નૈમિષારણ્ય કહેવામાં આવે છે અને એ સ્થાનનો શું પ્રભાવ છે, તો એને લખતા કહે છે કે એક સમયે સંસારના 88,000 ઋષિમુનિઓ ભેગા થયા. અને એ 88,000 ઋષિમુનિઓ ક્યારે ભેગા થયા, તો કહે છે દ્વાપર યુગના અંતમાં. દ્વાપરના અંતમાં 88,000 ઋષિઓ ભેગા થઈ અને ભૃગુવંશના એક મહાન બ્રાહ્મણ, ભૃગુવંશની સંતાન એવા શૌનકજીને પોતાના લીડર બનાવ્યા. શૌનકજીને કીધું, એક કામ કરો, તમે અમારા બધાના લીડર બની જાઓ. અને લીડર બનો શું કામ? કારણ કે એક બહુ મહત્વનું કાર્ય કરવું હતું. એટલે શૌનકજીએ પૂછ્યું, શું કરવા ચાહો છો? ત્યારે એ બધા ઋષિ મુનિઓએ કીધું, જુઓ, કળિયુગ નજીક આવી રહ્યો છે અને કળિયુગની અંદર આવવા વાળા એ લોકો જેની બુદ્ધિના કોઈ ઠેકાણા નથી, જેના આયુષ્યનું કઈ નિશ્ચિત નથી, જેની બુદ્ધિ મંદ થઈ ગઈ છે, આવા વ્યક્તિઓ પોતાનું કલ્યાણ કેવી રીતે કરશે? જો સમજવા જેવી વાત છે કે સંસારમાં જે સાધુ પુરુષ હોય ને, એ હંમેશા બીજા જીવોના કલ્યાણનો વિચાર કરે. 88,000 ઋષિ મુનિઓને પોતાને કઈ નહોતું જોતું. એ 88,000 ભેગા થયા છે આ સંસાર, આ કળિયુગના જીવોને બચાવવા માટે. સાચી જો કરુણા હોય ને, એ આને કહેવાય. આપણે ભેગા થાવી, બહુ વાર ભેગા થાવી, વેકેશન હોય ગામડે ભેગા થાવી, ઘરે ભેગા થાવી, પણ કોઈની ને કોઈની નિંદા કરવા માટે, ગામની ચર્ચાઓ કરવા માટે. અને જોવો, સાધુ ભેગા થઈ રહ્યા છે શું કામ? આ સંસારના જીવોનું કલ્યાણ કરવા માટે. શૌનકજીએ કીધું કે ઉપાય મારી પાસે નથી, એક કામ કરો, આપણે બ્રહ્માજીને પૂછતા આવીએ અને બ્રહ્માજી આપણને એવું સ્થાન બતાવશે જ્યાં આપણે 1,000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ કરવો છે, અને ઈ યજ્ઞમાંથી આ સંસારના જીવોનું કલ્યાણ શોધવું છે. બધા બ્રહ્માજીની પાસે ગયા અને બ્રહ્માજીની પાસે જઈને કીધું, પ્રભુ કોઈ એવું સ્થાન બતાવો પૃથ્વી ઉપર જે કાળના પ્રભાવથી મુક્ત હોય, અર્થાત કળિયુગ આવી રહ્યો છે, પણ એવી જગ્યા, એવું સ્થાન બતાવો કે જ્યાં કળિયુગના રહેવા છતાં કળિયુગનો પ્રભાવ ન હોય. બ્રહ્માજીએ કીધું, એવા સ્થાનને શું કરશો તમે? ત્યારે શૌનકાદિ ઋષિઓ કહે છે કે ઈ સ્થાનમાં અમારે એક યજ્ઞ કરવો છે, જે યજ્ઞ 1,000 વર્ષ સુધી ચાલશે, અને ઈ યજ્ઞથી અમે આ સંસારના જીવોનું કલ્યાણ કરશું. બ્રહ્માજીએ પોતાની સમાધિ લગાવી અને પોતાના મનથી એક ચક્રને ઉત્પન્ન કર્યું, જેને મનોમય ચક્ર કહેવામાં આવે છે. એ મનથી જે ચક્ર થયું, બ્રહ્માજીએ કીધું કે આ ચક્રની પાછળ પાછળ જાઓ, આ ચક્ર જે સ્થાનમાં જેને ક્ષીણ થઈ જાય, આની અણી જ્યાં બુઠી થઈ જાય, એ સ્થાન આ સંસારમાં કળિયુગના પ્રભાવથી મુક્ત હશે. આગળ ચક્ર, પાછળ બધા ઋષિઓ ચાલતા જાય. ધીમે ધીમે એ ચક્ર ફરતા ફરતા આજના આ નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યું. અને નૈમિષારણ્ય અર્થ એટલે પડ્યો, આનું નામ શા માટે પડ્યું? તો ચક્રની જે અણી હોય, આરા તમે જોયા હોય ને અણી, એને સંસ્કૃતમાં નેમી કહેવાય. અને શનો અર્થ છે ક્ષીણ થવું. તો નેમી એટલે અણી, શ એટલે ક્ષીણ થવું. ઈ ચક્રની અણી જ્યાં ક્ષીણ થઈ, ઈ અરણ્ય, અરણ્ય એટલે વન, જગ્યા, એટલા માટે ઈ સ્થાનનું નામ પડ્યું નૈમિષારણ્ય. અને ઈ નૈમિષારણ્યમાં આ 88,000 ઋષિ મુનિઓએ યજ્ઞ ચાલુ કર્યો. યજ્ઞ ચાલુ કર્યો ત્યારે આ 88,000એ પૂછ્યું કે હે શૌનકજી, આ યજ્ઞ 1,000 વર્ષ ચાલવાનો છે, તો એ 1,000 વર્ષમાં ખાશું શું? જે ચિંતા આજના લોકોની છે, આપણે કેવી ભક્તિ કરો? તો કે ભક્તિ કરશું તો ખાશું શું? હે, આ લોકોને પ્રશ્ન થયો શું ખાશું? બહુ સુંદર જવાબ શૌનકજી આપે છે કે ભોજન આચ્છાદને ચિંતા વૃથા કુર્વંતી વૈષ્ણવા. હે વૈષ્ણવો, તમે ભોજન અને કપડા માટે ચિંતા કરો છો? અરે જે ભગવાન આખા સંસારનું પાલન કરે છે, એ જ ભગવાન આપણું પાલન કરશે. શ્રદ્ધાથી યજ્ઞમાં બેસી જાઓ. અને બધા ઋષિ મુનિઓ બેઠા ને યજ્ઞ પ્રારંભ. પણ यज्ञ प्रारंभ थता पूर्व आ श्लोक ना द्वितीय चरण में श्री वेदव्यास जी लखे छे के कथामृत रसास्वाद कुशल शवनक जी हता ईज केम लीडर बन्या कदाच मन में प्रश्न थाय के 88,000 ऋषिओ माथी शवनक जी ने केम लीडर बनावामां आव्या एनो गुण बतावता वेदव्यास महाराज कहे छे के ई कथामृत कथाना अमृत ने आस्वादन करवामां कुशल हता कथा ईज व्यक्ति ने कहेवी जोईए जेने कथा मां रस होय अहींया बतावी रह्या छे કે કથામૃત રસાસ્વાદ કુશલ ઈ કથાના આસ્વાદનમાં એટલા કુશળ હતા કે શવનકજીને જોઈ અને કોઈ પણ વક્તા સહજ કથા બોલવા માંડતા કારણ એને ખબર હતી કે સંસારની અંદર સૌથી યોગ્ય શ્રોતા આ શવનક છે અને એવા શવનકજી કહે છે કથામાં એની બહુ રતિ હતી એટલી રતિ હેને અને સ્વાભાવિક છે ભક્તો જ્યાં સુધી પ્રેમ અને રતિ ન હોય ને ત્યાં સુધી તમને કોઈ કાર્યનું રિઝલ્ટ ન મળે આપણે સવારે સાંભળ્યું કે કથામાં જ્યાં સુધી રતિ ન હોય ત્યાં સુધી એ કથાની અંદર કે કોઈ પણ કરેલા કાર્યમાં આપણને સફળતા પ્રાપ્ત નથી થતી એક બહુ એક કવિ છે બહુ સુંદર લખે છે એની પંક્તિમાં કે રતિ રતિ માને રસ આસ્થા શ્રદ્ધા તો કે છે રતિ બિન રાજ કોઈ રાજા હોય પણ એને રાજ કરવામાં જો રતિ માને શ્રદ્ધા ન હોય તો એ રાજ વયું જાય કે છે રતિ બિન રાજ રતિ બિન પાત એને બહુ મોટી સંપત્તિ હોય શ્રદ્ધા ન હોય તો વહી જાય કે છે રતિ બિન રાજ રતિ બિન પાત રતિ બિન જોગન હોય જતી કો સંન્યાસીઓ જે જોગી બને છે યોગી બને છે એને સંન્યાસમાં જો રૂચિ ન હોય તો એ સંન્યાસ એને પચે નહીં રતિ બિન જોગન હોય જતી કો કવિ ગંગ કહે ગંગ કવિની આ પંક્તિ છે કવિ ગંગ કહે સુન શાહ અકબર એ અકબરના દરબારમાં બેસતા ને કીધું અકબર સાંભળ રતિ બિન માણસ એક રતિ કો શ્રદ્ધા ન હોય રતિ જેનામાં ન હોય ને એની કિંમત કેટલી છે કવિ ગંગ કહે છે એક રતિ રતિ એટલે સમજો છો ને તલભાર આપણી ગુજરાતીમાં તલભાર કહેવાય અને ગોસ્વામીજી તો ભક્તિ બિન સોનર કહેશે લવણ બિના બહુ વ્યંજન જેસે ગોસ્વામીજી કહે છે ભક્તિ ન કરતો હોય એ નર કેવો ભક્તિ બિન નર કહેશે લવણ લવણ એટલે મીઠું સમજે લવણ બિના બહુ વ્યંજન જૈસે 56 ભોગની થાળી હોય પણ એમાં મીઠું ન હોય તો બહુ સુંદર રૂપાળી સ્ત્રી દેખાતી હોય દેખાવામાં હારી હોય કપડા બહુ સુંદર પહેર્યા હોય પણ ખબર પડે કે આનામાં મીઠું નથી તો એ રૂપ બધું વિખાઈ જાય કે નહીં એટલે રતિ હોવી જોઈએ ગોસ્વામીજી કહે છે કે મીઠા વગર જેમ વ્યંજનનો સ્વાદ નીકળી જાય એમ ભક્તિ જેના હૃદયમાં ન હોય એ મીઠા વગરના પકવાન જેવો છે ગુજરાતીમાં આપણે કહે ને ઘણી વાર અને મીઠું જ નથી નાના છોકરાને કહેતા ને તારી માએ નાખ્યું જ નથી આવું કે ને આપણે છોકરાઓને ખીજાતા હોય તે હવે એ કયું મીઠું છે એ આ સંસ્કારનું મીઠું ન હોય તો પૈસા કહેવું પડે કે તારામ નથી અને કોકને ખોટું લાગે ક્યારેક આમાં આપણને કે આવા મીઠું નથી તો ગોસ્વામીજી કહે છે કે એને એમ ન કહેવાય તારા મીઠું નથી એને એમ કહેવાય તેમ દૂધપાક જેવા છો એમાં મીઠું ન હોય ને દૂધપાકમાં અમુક જો બોલવું હોય ને તો વાણી મધુર હોવી જોઈએ હે ને અને એવી મધુર વાણી વાપરવી જોઈએ તમને ખબર ઉંદડો કવડે ત્યારે શું કરે ઉંદડો બટકું ભરે ને તો એ બટકાય ભરતો જાય ને ફૂંક મારતો જાય જેને કવિડો હોય એને અનુભવ હશે એમ કોઈને કહેવું હોય તો એવી રીતે કહેવાય કે એને ખોટું ન લાગે ને સમજી જાય વાણી કારણ કે વાણી જે છે ને એનો બહુ પ્રભાવ છે ભક્તો તમે જુઓ વાણીના કારણે મહાભારતનું યુદ્ધ થયું મહાભારત થાત નહી જો દ્રૌપદી એમ ન બોલી હોત આંધળાનો પુત્ર આંધળો તો મહાભારત ન થયું હોત. વાણીનો પ્રભાવ જોવો, જો કઈ કઈ ના વચનની મુખમાંથી ન નીકળ્યા હોત તો રામ વનવાનો ગયા હોત. વાણીના કારણે ઇતિહાસ બદલી જાય છે ભક્તો. એટલે વાણી જે છે એ મધુર રાખવી જોઈએ, જેનાથી સામેવાળા વ્યક્તિને ગમે, બીજાને પ્રિય લાગે. પણ કહે છે ગમે એટલી યોગ્યતા હોય, ગમે એટલી પોતાનામાં હોશિયારી હોય, પણ ભગવાનની ભક્તિ જો જીવનમાં ન હોય તો એ મરેલા વ્યક્તિને શ્રીંગાર કરવા જેવું છે. શિલ પ્રભુપાદજી લખે છે, કોઈ વ્યક્તિ મરી જાય અને એના શબની ઉપર તમે સાડી પહેરાવો, નવા નવા કપડા પહેરાવો, એને ઘરેણા પહેરાવો, ગમે એટલો શ્રીંગાર કરો, આખરે તો એને શ્મશાનમાં બાળવાનું છે. મૃત વ્યક્તિના શ્રીંગારથી શું લાભ થવાનો છે? એમ જે વ્યક્તિ આ સંસારમાં ભજન નથી કરતા, ભગવાનમાં જેને પ્રેમ નથી, એ વ્યક્તિ જીવતે જીવી મરેલા શબ જેવો છે, જેને શ્રીંગાર કરીને દુનિયામાં ભટકતો રહે છે. એટલે પ્રભુપાદજી કહે છે કે પ્રેમ હોવો જોઈએ હૃદયમાં, અને એ પ્રેમ પ્રદાન એ ભાગવત આ પ્રેમને આપવા વાળું છે. એટલા માટે શૌનકજીના વિષયમાં કહે છે, એ સાંભળવામાં એક્સપર્ટ, અને સુત ગોસ્વામીના વિષયમાં કીધું છે કે સુત મહાભાગ. હે સુત ગોસ્વામી, તમે બહુ પરમ ભાગ્યશાળી છો. શું કામ? જો એ 1000 વર્ષનો યજ્ઞ પ્રારંભ થઈ રહ્યો અને એ જ સમયની આ સુત ગોસ્વામી આવ્યા હતા, અને સુત ગોસ્વામીને આવતા જોયા, ઘણા કથાકારો એવું કહે છે કે એ નૈમિષારણ્યના જે ઋષિઓ હતા, એ કોક ઘડા ભરીને, કોક ડોલું ભરીને, કોક રેતી નાખીને યજ્ઞને બંધ કર્યો. શું કામ બંધ કર્યો? કારણ કે સુત ગોસ્વામીને આવતા જોયા. એટલે વિચારો, ભગવાનના ભક્તોની મહિમા જોવો. એને આવતા કોઈ જોવે ત્યારે આચાર્યો સાર આપે કે જ્યાં સુધી કોઈ વૈષ્ણવની સંગતિ ન મળી હોય ત્યાં સુધી આ બધું કર્મકાંડ કરવું જોઈએ. પણ જ્યારે જ્યારે આપણા જીવનમાં કોઈ વૈષ્ણવનું આગમન થાય, એ સમયે એ બધા સાધનોને, એ ફાલતુ સાધનોને બંધ કરી અને કેવલ એ મહાભાગવતના આશ્રયમાં રહેવું જોઈએ. કારણ કે એક ભાગવત છે જે ગ્રંથના રૂપમાં છે, અને એક ભાગવત જે હાલતું ચાલતું એ ભક્તના રૂપમાં દુનિયામાં વિચરણ કરે છે. શૌનકજીએ જોયું સુત ગોસ્વામી આવી રહ્યા છે, 88,000 ઋષિમુનિઓ ઉભા થઈને પ્રણામ કરે છે. તો એક પ્રશ્ન મનમાં થાય કે સુત એટલે એ તો નીચી જાતિના વ્યક્તિ છે. આપણા મનમાં એવો અર્થ હોય સુત એટલે કે જેની જાતિ નીચી હોય. આપણે કહે છે ને સુત પુત્ર કર્ણ, કર્ણને સુત પુત્ર કહેવામાં આવતો, કારણ કે એનું કુળ નીચ હતું. એટલે તો આ જે સુત ગોસ્વામી છે એ કોઈ સુત, એ કર્ણ જેવા સુત નથી. જો વક્તા અને શ્રોતાના વિષયમાં પરિચય હોવો જરૂરી છે. પછી હું અહીંયા કથામાં કહું કે સુત ગોસ્વામી કહે છે ને શૌનકજી સાંભળે, પણ 7 દિવસમાં એ ખબર નહીં પડે કે આ સુત કોણ ને શૌનક કોણ. સમજાય? પછી કાલે ઓલી રાવણ વાળી થાય, હે, પછી મારે કહેવું પડે. તો આ સુત ગોસ્વામી જે છે એની ઉપર 3 વ્યક્તિની કૃપા હતી. સૌથી પહેલી કૃપા સુખદેવ ગોસ્વામીની, કારણ કે સુખદેવ ગોસ્વામી જ્યારે પરીક્ષિત મહારાજને ગંગાના તટ ઉપર કથા સંભળાવતા હતા, એ સમયે એ 1000 ઋષિ મુનિઓમાંથી સુખદેવ ગોસ્વામીએ કીધું, સુત અહીં આવો અને અહીં મારી બાજુમાં બેસો. કેમ? કારણ કે હું પરીક્ષિતને કથા સંભળાવી દઉં, મારા ગયા પછી તમારે આ કથાનો પ્રચાર કરવાનો છે. સુખદેવ ગોસ્વામીએ બાજુમાં બેસાડ્યા હતા સુત ગોસ્વામીને. અને પરીક્ષિત મહારાજ અને સુત ગોસ્વામી 2 મુખ્ય શ્રોતા હતા આ ભાગવતની કથાના. અને સુખદેવ ગોસ્વામી આશીર્વાદ આપ્યો એ 1000 ઋષિઓની વચ્ચે કે આ સુત જે છે એ આગળ જતા ભાગવતનો વક્તા બનશે. બીજી કૃપા વેદવ્યાસ મહારાજની. વેદવ્યાસ મહારાજે જયારે પુરાણોની રચના કરી અને બલરામજીએ રોમહર્ષણ સુતનો વધ કર્યો, એ સમયે રોમહર્ષણ સુત ગયા પછી આ સુત ગોસ્વામીને વક્તા બનાવવામાં આવ્યા. અને વેદવ્યાસ મહારાજ પાસેથી જ્ઞાન ગ્રહણ કર્યું એટલે વેદવ્યાસજીના કૃપા પાત્ર થયા, અને ત્રીજું બલરામજીના આશીર્વાદ મળ્યા એને. બહુ સુંદર પ્રસંગ મહાભારતનો છે કે મહાભારતનું યુદ્ધ જ્યારે પૂરું થયું એ સમયે બલરામજી તીર્થયાત્રામાંથી આવ્યા હતા, તમે પ્રસંગ જાણતા હશો. પણ એ તીર્થયાત્રામાં ગયા હતા શું કામ? કારણ કે એને પાંડવ કે કૌરવ બેમાંથી એકમાં નહોતું રહેવું. કૃષ્ણએ કીધું, દાઉજી તમે કોના પક્ષમાં છો? દાઉજીએ કીધું, જો બે આપણા હગા છે, બે ભાઈઓ છે, આપણે એના ઝઘડામાં પડવું નથી, હું તીર્થયાત્રાએ જાઉં છું. બલરામજી તીર્થયાત્રાએ નીકળ્યા અને ફરતા ફરતા ઈ સ્થાન ઉપર ગયા જ્યાં સુત ગોસ્વામીના પિતા રોમહર્ષણ સુત કથા કહેતા હતા, અને ઈ જગ્યાએ જઈ અને બન્યું એવું કે બલરામજી આવ્યા કથામાં તો બધા લોકો ઉભા થઈને પ્રણામ કર્યા, પણ રોમહર્ષણ સુતનું મન ભગવાનમાં લાગી ગયું હતું એટલે રોમહર્ષણ સુતને ખબર ન રહી કે સાક્ષાત ભગવાન અહીંયા પધારી રહ્યા છે. રોમહર્ષણ સુત ભગવાનના ધ્યાનમાં લીન, બલરામજીને થયું કે આણે અપરાધ કર્યો છે, અને બલરામજીએ ઘાસનું એક તણકલું લીધું, રોમહર્ષણ સુતને માર્યું અને રોમહર્ષણ સુતનું ડોકું દડથી અલગ થઈ ગયું. એક પ્રશ્ન મનમાં થાય કે બલરામજી આદિ ગુરુ તત્વ છે અને એ રોમહર્ષણ સુતનો વધ શા માટે કર્યો? આપણે આજ કથા સાંભળી હશે કદાચ પહેલા કે બલરામજીએ રોમહર્ષણ સુતને માર્યા, બસ આપણને આટલી જ ખબર છે. પછી શું થયું? ઋષિઓએ પૂછ્યું કે તમે આનો વધ કેમ, શા માટે તમે આનો વધ કર્યો? હવે અમને પુરાણ અને ઇતિહાસની કથા કોણ સંભળાવશે? ત્યારે બલરામજીએ કીધું કે આ રોમહર્ષણ સુતનો પુત્ર જેનું નામ ઉગ્રશ્રવા છે, ઈ સુત ઇતિહાસ અને પુરાણોનો મહાવિદ્વાન વક્તા મારા આશીર્વાદ છે. બલરામજી આશીર્વાદ આપ્યા. અને એ પ્રશ્ન લોકોના મનમાં છે, બલરામજી ગુરુ તત્વ છે છતાં વક્તાનો વધ કરી નાખ્યો કથામાં? તો એનો ખુલાસો સાંભળો. આચાર્યો લખે છે કે બલરામજી જયારે ફરતા ફરતા આવ્યા ત્યારે બલરામજીએ જોયું કે આ જે સુત જે વક્તાના સ્થાન ઉપર છે એનું મન અત્યારે ભગવાનમાં લાગી ગયું છે, અને આ જ સમયે જો હું એનો વધ કરું તો એ સીધો ભગવાનના ધામમાં વયો જશે. કેમ? ગીતામાં કૃષ્ણચંદ્ર કહે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. કલેવરનો અર્થ છે શરીર. કોઈ વ્યક્તિ જો અંતકાળે મારું સ્મરણ કરતા કરતા શરીર છોડે તો એ મારા ધામને પ્રાપ્ત કરે છે. અને એ રોમહર્ષણ સુત ભગવાનના ધ્યાનમાં લીન હતા, અને બલરામજીએ એને ભગવત ધામ જવા માટે એ રોમહર્ષણ સુતનો વધ કર્યો, જેનાથી એને તરત ને તરત ભગવાનનું ધામ પ્રાપ્ત થાય એવી સ્થિતિમાં હતા. એટલે બલરામજી ગાંડા નહોતા, હે ને? કળિયુગનો એક રોગ આપણે પોતાને જ બુદ્ધિમાન માનવી છે, હે ને? શાસ્ત્ર ચોપડા મહાભારત ગીતા ખોલે આપણને જેટલું સમજાણું એટલું સાચું, ગામ ભલે ગમે એ કે. અને એમાં જો આ બલરામજી ને કૃષ્ણ મારે મારે કરે આની થોડી ભક્તિ કરાય, લોકો આવું કહે છે. સમજતા નથી ભગવાનના એ તત્વને, ગીતા અને ભાગવતના એ તત્વને. જ્યારે ઉણપ રહી જાય જીવનમાં ત્યારે આવા ગોટાળા ઉભા થાય. બલરામજી કોઈ મૂર્ખ વ્યક્તિ છે જે રોમહર્ષણ સુત વ્યાસપીઠ ઉપર બેઠેલા વક્તાનો વધ કરે? એ આપણી કરતા બુદ્ધિમાન છે, ભગવત તત્વ છે, આદિ ગુરુ તત્વ છે. એટલા માટે એને રોમહર્ષણ સુતનો વધ કરી અને આ ઉગ્રશ્રવા જે એમના પુત્ર હતા એને પુરાણોના વક્તા બનાવવામાં આવ્યા. અને જોયું કે આ ઉગ્રશ્રવાની ઉંમર તો નાની છે, બહુ 16 વર્ષની ઉંમર હતી જ્યારે રોમહર્ષણ સુતનો વધ થયો. એ 16 વર્ષની ઉંમરમાં એ વ્યાસપીઠ ઉપર બેઠા, અને વ્યાસપીઠ ઉપર બેઠા પછી નીચે જે બેઠા હતા એની ઉંમર જાણો છો કેટલી હતી? કોઈની 1000 વર્ષ, કોઈ 60,000 વર્ષ, કોઈ 1,00,000 વર્ષ. એવા મોટા મોટા ઋષિઓ એ કથાને સાંભળવા માટે બેઠા હતા. પ્રશ્ન થઈ શકે વક્તાની ઉંમર નાની હોય, શ્રોતા મોટા હોય. ત્યારે વેદવ્યાસ મહારાજ લખે છે કે વયોવૃદ્ધ કરતા જ્ઞાનવૃદ્ધ શ્રેષ્ઠ છે. વયોવૃદ્ધ નો શું અર્થ છે? વય માને ઉંમરમાં જે મોટા હોય ને, એને ગઢા નો કહેવાય, એને વૃદ્ધ નો કહેવાય. ઉંમરની સાથે સાથે જ્ઞાન હોવું જોઈએ. ઘણા કુટુંબ પરિવારોમાં જોવામાં આવે, બાપાને ભક્તિમાં કઈ ટપ્પો નો પડતો હોય, નો દાદાને પડતો હોય, પણ દીકરો ભગત થાય, માળા કરે, તિલક કરીને ઘરે આવે એટલે બાપા પૂછે, આ હું વેહ કાઢ્યા છે? આવું કે તોલો દીકરો કે બાપા જો આ સંસારમાં જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળવું હોય તો ભક્તિ કરવી પડે. ત્યારે બાપા કે જોયો હવે મોટો ભગત, હે ને, આટલા વર્ષો કાઢી નાખ્યા અમારા ધોળા, આમનામ જ થઈ ગયા, આમ જ થયા ધોળા. છોકરાને એમ માનતો, છોકરાને કે તને શું ખબર પડે, 16 વર્ષના વક્તા છે આ સુત ગોસ્વામી અને હજારો વર્ષના ઋષિઓ નીચે બેહીને સાંભળે છે. કારણ કે વૃદ્ધ વાસ્તવમાં ઈ છે વડીલ, એને કહેવાય જે જ્ઞાનમાં વૃદ્ધ હોય. વર્ષો કાઢે જ્ઞાન નો આવે. ઘણા લોકો કે અમે કેટલી દિવાળી જોઈ નાખી, તે શું કર્યું દિવાળી જોઈને? જીવનમાં કઈ પરિવર્તન તો છે નહીં, ફેરફાર તો છે નહીં. ગમે એટલું જીવન પસાર કરો, કેટલું જીવો છો ઈ મહત્વનું નથી, કેવું જીવો છો મહત્તા એની છે. આદિ શંકરાચાર્ય કેવલ 32 વર્ષ જીવ્યા, પણ ઇતિહાસમાં એનું નામ અમર છે. અને ધૃતરાષ્ટ્ર એના હો વયા ગયા તોય હજી ખેંચો તો બોલો, કેવું જીવો છો ઈ મહત્વનું છે, કેટલું જીવો છો ઈ નહીં. એટલા માટે જ્ઞાન વૃદ્ધ જે છે ઈ મહાન છે. અને કોઈ બાળક તે જો આપણને આવીને જ્ઞાન આપતો હોય ને તો બુદ્ધિમાન વ્યક્તિ એનો સ્વીકાર કરે. નકર અહંકાર વાળા જે હોય ને એ અહંકારમાં રહી જાય. હા, આજકાલના છોકરા આપણને શું જ્ઞાન આપતા, તે મરો આમ નામ શું આપતા, તમારાથી થઈ જતો હોય હાથે લઈ લો. તો ગુરુના પરમ કૃપા પાત્ર હોવાના કારણે જ્ઞાનમાં બધા કરતા આગળ હતા. અને બીજું, સભ્ય હતા. સભ્ય એટલે, સભ્ય શબ્દનો જો સંધિ વિચ્છેદ કરવામાં આવે તો સભામાં બેસવાને જે લાયક હોય એને સભ્ય કહેવાય. આપણે ઘણીવાર જોયું છે કે લોકો કે સભ્ય બનો, હે ને, આ બેંકની ને આ તે બધી સ્કીમ આવતી એમાં લોકો એમ કે સભ્ય બનો. સભ્યનો શું અર્થ છે? સભ્ય એટલે જે સભામાં બેસવાને લાયક હોય એને સભ્ય કહેવાય. તો સભામાં, અને એ કીધું છે, સભામાં બેસવામાં જે લાયક છે એને સભ્ય કહેવાય, પણ એ સભાની અંદર જો વૃદ્ધ ન હોય તો એ સભા સભા નથી. હે ને, 2-4 જણા છોકરાઓને તમે મીટિંગ કરવા મોકલો તો એ શું કરે? હે, રમત કરીને પાછા આવે. વયો વૃદ્ધ વ્યક્તિ જો હોય તો એ સમજાવે, ભાઈ શાંતિ રાખો, કે જે કઈ સમજ હોય વૃદ્ધ લોકો પાસે હોય, વડીલો હોવા જોઈએ. તો જે વડીલો, જે સભામાં વડીલ ન હોય, વૃદ્ધ ન હોય, એ સભા સભા નથી. અને જે વૃદ્ધમાં ધર્મ ન હોય એ વડીલ વડીલ નથી. ગડ્ડા હોય 80 વર્ષના પણ એ ખબર ન પડતી હોય ભજન ભક્તિ કે શાસ્ત્રમાં, એને વડીલ ન કહેવાય. વડીલ હોવા જોઈએ પણ એનામાં ધર્મ હોવો જોઈએ. ધર્મની સિવાય જે કઈ બોલે નહીં બીજું એને વડીલ કહેવામાં આવે છે. અને એ ધર્મ ધર્મ નથી જેમાં સત્ય ન હોય. ધર્મ હોય, વૃદ્ધતા હોય, પણ જો એમાં સત્ય ન હોય તો એ કામનું નથી. અને એ સત્ય સત્ય નથી જેમાં કપટ હોય. મનમાં પ્રશ્ન થાય, સત્યમાં કપટ હોય? કોઈ વ્યક્તિ તમારી આગળ આવીને તમારા બહુ વખાણ કરે, શું કામ? એને કઈ કામ કઢાવવું હોય. ક્યારેક ક્યારેક વક્તાઓ બોલે વ્યાસપીઠ ઉપરથી કે દાન આપવું જોઈએ, દાન આપવાથી સ્વર્ગ મળે, દાન આપવાથી મુક્તિ થાય. હું કામ, તમારે જોતું છે એટલે? હે ને, આને કપટ કહેવાય, સમજાય? સત્ય દાન આપવું જોઈએ, ભાગવતમાં લખ્યું છે દાન કરવું જોઈએ, પણ દાનની પાછળ કપટ ન હોવું જોઈએ. અહીંથી બેઠા બેઠા કે નહીં, દાન કરો, દાન કરો, દાન કરવાથી ભગવાન મળશે, દાન કરવાથી આ મળશે, પણ ઉદ્દેશ શું હોય? કે આવું કહેશું તો આપણને આપશે. આને કહેવાય કપટ. સત્ય બોલવામાં કપટ ન હોવું જોઈએ. અને જો એમાં કપટ હોય તો ઈ સત્ય સત્ય નથી. અને સુત ગોસ્વામી જે સભામાં બેઠા છે, ઈ સભા ઈ એવી સભા હતી જેનું લેવલ બહુ ઊંચું હતું. ત્યાં બેસવા વાળા લોકો બહુ ઊંચી બુદ્ધિના હતા, અને વ્યાસપીઠ ઉપર બેસવા વાળા વક્તા સુત ગોસ્વામી ઈ બહુ ઉચ્ચ કક્ષાના વ્યક્તિ હતા. કારણ કે આપણી જેવી કપટ અને કામનાઓ વાળી સભા નહોતી, જગતના કલ્યાણ માટે ઈ સભા ભરવામાં આવી હતી. અને એમાં સુત ગોસ્વામી બેઠા છે ત્યારે વેદવ્યાસ મહારાજ કહે છે કે સંતોની સંગતિ જીવનને સાચી દિશા પ્રદાન કરે છે. એટલા માટે જીવનમાં સાધુઓને ગોતવા જોઈએ, અને આપણે ધન અને ભોગને શોધવા જઈ રહ્યા છીએ. જો શોધ કરવી હોય તો સાચા સાધુઓની કરવી જોઈએ. અને કેવી રીતે? જેમ કોઈ વ્યક્તિ બહુ ગરીબ હોય, ગરીબ હોય ને એમાં એના પૈસા લઈને કોઈક ઉઠી જાય, ઘરમાં હાવ નિર્ધનતા, કમાવાનો કોઈ સ્ત્રોત ન હોય, અને એ વખતે એ પૈસા વગરનો વ્યક્તિ જેમ સંસારના લોકો પાસે ધન શોધવા માટે નીકળે, એમાંય તે કોઈ દીકરી યુવાન હોય ઘરમાં, એના વિવાહ કરવા હોય પણ વિવાહ કરવા માટે પૈસા ન હોય, ત્યારે એ સગાવાલાઓમાં સંબંધીઓમાં એ ધન કેવી રીતે શોધતો હોય? એટલી દૈન્યતાથી જ્યાં સુધી કોઈ સાધુની સંગતિ નહીં શોધો ત્યાં સુધી જીવનમાં વિવેક નહીં આવે. અને જેને વિવેક ન હોય એનું જીવન તો અમથું પશુ સમાન જ છે. વિવેક કોને કહેવાય અને કોનાથી મળે? તો વિવેક એટલે સાચા અને ખોટાનું જેને ભાન હોય, ધર્મ અને અધર્મનું જેને ભાન હોય, સત્ય અને અસત્યનું જેને જ્ઞાન હોય, આને વિવેક કહેવામાં આવે છે. અને ઈ વિવેક ક્યાં મળે? ઈ કોઈની દુકાને, મોટા મોટા શોપિંગ મોલ કે માર્કેટમાં ન મળે. ઈ વિવેક સત્સંગથી પ્રાપ્ત થાય. ત્યારે ગોસ્વામીજી કહે છે,
બિનુ સતસંગ વિવેક ન હોઈ, બિનુ સતસંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિન સુલભ ન સોઈ, રામ કૃપા રામ કૃપા બિન સુલભ ન સોઈ,
કૃપા. સ્વામીજી કહે છે કે વિવેક જે છે એ સત્સંગથી પ્રાપ્ત થાય, અને સત્સંગ ભગવાનના ભક્ત સાધુઓ સિવાય સત્સંગ મળે નહીં. અને સાધુ ક્યારે મળે? ત્યારે કહે છે જ્યારે ભગવાનની કૃપા હોય. ભગવાન જ્યારે કહે બિન હરિ કૃપા મિલે નહીં સંતા, ગોસ્વામી જે લખ્યું છે સુંદરકાંડમાં,
અબ મોહિ ભા ભરો હનુમંતા, મોહિ ભા ભરો હનુમંતા, બિનો હરિ કૃપા મિલે નહીં સંતા, હરે કૃપા મિલે નહીં સંતા, હરે કૃપા
મિલે. ગોસ્વામીજી બહુ સુંદર વાત બે ચોપાઈમાં શાસ્ત્રના સારને રજૂ કરી રહ્યા છે કે સત્સંગ વગર વિવેક ન થાય, અને સત્સંગ જે છે એ સાધુઓની સંગતિમાં પ્રાપ્ત થાય, અને એ સાધુ સાધુ ભગવાનની કૃપાથી મળે તો પ્રશ્ન હજી ઉભો છે, ભગવાનની કૃપા ક્યાંથી મળે? એ ભગવાનની કથામાં બેસવાથી અને સાધુઓની વચ્ચે બેસવાથી પ્રાપ્ત થાય. અને આવી કૃપા જેની ઉપર મળે ત્યારે એ વ્યક્તિ ભગવાનના શુદ્ધ ભક્તના રૂપમાં બહાર આવે છે. અને એવા શુદ્ધ વિવેકનું જ્ઞાન રાખવા વાળા આ સુત ગોસ્વામી અહીંયા બેઠા છે અને શૌનકજી એને જિજ્ઞાસા કરે છે. બહુ સુંદર જિજ્ઞાસાના વિષયમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી વ્યક્તિના હૃદયમાં જિજ્ઞાસા ન થાય ત્યાં સુધી સંતો ક્યારેય કથા નથી કહેતા. તમે જુઓ, પરીક્ષિતની જિજ્ઞાસા થઈ સુખદેવ ગોસ્વામી પ્રતિ, ભરદ્વાજજીની જિજ્ઞાસા થઈ યાજ્ઞવલ્ક ઋષિ પ્રતિ, સુત ગોસ્વામી આગળ શૌનકજી જિજ્ઞાસા કરે છે. શું કહે છે? તો કહે છે, અજ્ઞાન ધ્વાન વિદ્વંસ કોટી સૂર્ય સમપ્રભ, હે સુત ગોસ્વામી, તમારી પાસે જે જ્ઞાન છે એ કરોડો કરોડો સૂર્યની સમાન છે. કેમ? કારણ કે આકાશમાં રહેલો એ સૂર્ય આ સંસારના અંધકારને દૂર કરે, પણ તમારું જે જ્ઞાન છે એ તો આ સંસારના કરોડો લોકોના અજ્ઞાનને દૂર કરી રહ્યું છે. આ સંસારના અજ્ઞાનને દૂર કરવા માટે તમારું જ્ઞાન જે છે એ કરોડો સૂર્યની સમાન છે. કે જે સુતાખ્યા હિ કથા સારમ મમ કર્ણ રસાયણમ, હે સુત ગોસ્વામી, તમે એ કથાઓનો સાર અમને બતાવો, એવી કથા બતાવો જે અમારા કાનને પ્રિય હોય, જે અમારા મનને આનંદ આપે અને સાંભળવામાં સરળ હોય, એવી કથાઓનો સાર તમે અમારી સામે પ્રસ્તુત કરો. ત્યારે માની લો સુત ગોસ્વામી કહે, જો મારી અંદર કોઈ યોગ્યતા નથી, હે ને? કારણ કે મોટા લોકો જે હોય એ ક્યારેય પોતાના વખાણ નથી સાંભળતા. સુત ગોસ્વામી કહે છે, મારામાં કોઈ યોગ્યતા નથી. ત્યારે શૌનકજી કહે છે કે ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. હે સુત ગોસ્વામી, તમે જાણો છો, તમે એવી કથા બતાવો જેનાથી ભક્તિ વધે, જ્ઞાન વધે અને જેનાથી વિવેકની પ્રાપ્તિ થાય. જો અહીંયા શબ્દ આવ્યો છે વિવેક, જ્ઞાન વધવું જોઈએ, ભક્તિ વધવી જોઈએ અને વિવેક વધવો જોઈએ. અને બીજું, માયા મોહ નિરાશસ્ય અને માયાથી મુક્તિ મળવી જોઈએ જે વૈષ્ણવોએ પ્રાપ્ત કરી છે. તો ઇહ ઘોરે કલો પ્રાય, શૌનકજી કહે છે કે આ કથાની એટલે જરૂર છે કારણ કે હવે કળિયુગ આવી રહ્યો છે. ઇહ ઘોરે કલોપ્રાય જીવ ચ અસુરતામ ગત, કળિયુગના જે જીવ છે એ કેવા થઈ ગયા છે? તો કહે છે અસુરતામ ગત, આસુરી સ્વભાવના થઈ ગયા છે. જ્યાં હોય ના લડવું, જ્યાં હોય ના ઝઘડો કરવો, ગાળ્યું સિવાય કઈ બોલવું નહીં, ઈચ્છા થાય ત્યારે ઉઠવું, ટાઈમસર સ્નાન કરવું નહીં, અને બસ તમોગુણ પ્રકૃતિ સંસારમાં લડતા જાય. કોઈક એક ચમચી લઈ ગયો હોય તો એના ઘરે બાંધવા જાય, હે ને? કોઈક ભૂલથી એક કપડું લઈ ગયો હોય એના ઘરે બાંધવા જાય, રસ્તામાં થોડી એમથી ગાડી અડી ગઈ હોય ત્યાં ઉતરીને મારામારી ઉપર આવી જાય. કારણ, લડાઈ ઝઘડો, હે ને? કળિયુગના જીવનનો સ્વભાવ છે આ. અને ક્લેશા ક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ, તમે કઈક એવો ઉપાય બતાવો કે જેનાથી આ કળિયુગના આવા અસુરી સ્વભાવ વાળા લોકો છે એને આમાંથી બહાર કાઢી અને ભગવાનના ધામનો રસ્તો બતાવી શકાય, એવી કથાઓ તમે કહો. અને કહે છે, શ્રેયસામ યદ ભવેદ શ્રેય પાવના નામ ચ પાવનમ, કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ તદ્ધાધુના. અર્થાત કે કથામાં જ્ઞાન ભક્તિ બધું ઠીક છે, પણ કહે છે એવી કથા સંભળાવો કે જે કથાથી ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ જાય, ભગવાનની પ્રાપ્તિ થાય એવી કથા કયો. શું કામ? ત્યારે કહે છે કે ચિંતામણી ઇહ લોકે, ચિંતામણી જે છે, હવે આપણે ભાડ્યો જ ન હોય એટલે કેમ મારે તમને કહેવું, તમે જોયો છે, કારણ કે ચિંતામણી જો હોય ને તો એ કથામાં ન બેઠો હોય, સમજે? ચિંતામણી એટલે એ પથ્થર જો આપણા ખીચામાં હોય અને મનમાં તમે ચિંતન કરો કે આ ખાલી ખેતર છે એમાં હમણાં ને હમણાં બંગલો આવી જવો જોઈએ, તો આજ તમે બહાર નીકળો તો અહીંયા થઈ જાય, ઈ ચિંતામણી પૃથ્વીમાં છે. હું જોઉં છું હીરાનો ધંધો આટલા વર્ષો ચાલે છે, આમાં બધા બહારથી રફુ લાવતા હોય, અને એમાં જો ક્યારેક આવી જાય કોકને, પણ હજી સુધી આવ્યો નથી. ઘણી બધા ખાણીમાં જ કાઢે ને હીરા, કદાચ એમાં ક્યાંક આવી જાય, પણ હજી સુધી નથી આવ્યો. તો ચિંતામણીનો ગુણ ઈ કે મનમાં જે ચિંતન કરો એ તમારી સામે હાજર થાય, પણ એની એક લિમિટ છે. શું લિમિટ છે? કે ઈ તમને આ પૃથ્વીથી બહારનું સુખ ન આપી શકે. સમજાય? તમે એમ કહો મને સ્વર્ગમાં લઈ જાવ, ઈ ન થાય. સુરતમાં અમારે સ્વર્ગ છે, ન્યા આવો ભાઈ, અરે જયેશ પ્રભુને ઘરે એક બીજું સ્વર્ગ છે અમારે ન્યા, પણ ઓલા ઇન્દ્ર વાળા સ્વર્ગમાં ન્યા મેળ ન પડે. એ ખાલી પૃથ્વીના લૌકિક સુખ આપી શકે. અને બીજું છે કલ્પવૃક્ષ, સુરદ્રુહ કલ્પવૃક્ષ, અને એ કલ્પવૃક્ષ આનથી એક સ્ટેપ મોટું, એ સ્વર્ગના સુખ આપી શકે. તમે એમ કહો કે આપણે ઇન્દ્ર જેવું વિમાન જોતું જ આ તરત આવે, તમે કહો ઉર્વશી જોતી તરત આવે, તમે કહો આપણે ઓલું ન્યા શું પીએ સોમરસ, સોમરસ જોતો તરત આવે જે માંગો. પણ એ કલ્પવૃક્ષની નીચે જઈને તમે એમ કહો કે ભગવાનના દર્શન કરવા છે, એ ન થાય. એ કલ્પવૃક્ષની લિમિટ ને આ પૂરી થઈ જાય. સ્વર્ગથી ઉપરના સુખ આ કલ્પવૃક્ષ નો આપી શકે. ત્યારે સૌનકજી કહે છે, હે સુત ગોસ્વામી, ચિંતામણી આ લોકનું સુખ આપે, કલ્પવૃક્ષ પરલોકનું સુખ આપે, પણ તમારી જેવા સાધુઓની જો સંગતિ થઈ જાય તો એ ભગવાનના ધામને પ્રાપ્ત કરાવી દે છે. તમારી જેવા સાધુઓ ભગવત ધામ આપી દે છે સીધું. એટલે મારી તમારા ચરણોમાં પ્રાર્થના છે કે તમે મને એવી કથા બતાવો જેના કારણે આ જેટલા લોકો અહીંયા બેઠા છે એની વાત છોડો, આ લોકો પછી આવવા વાળા જે કળિયુગના મંદ બુદ્ધિના જે લોકો છે એ લોકો તે ભગવાનના ધામને પ્રાપ્ત કરી શકે એવું કલ્યાણકારી સાધન બતાવો. ત્યારે જયારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એના પ્રશ્નનું બહુ સુંદર અભિવાદન સુત ગોસ્વામી કહે છે કે હે સૌનકજી, હું તમને કથા કહીશ, તમે જિજ્ઞાસા કરી છે મારી આગળ, હું કથા કહીશ, પણ શું કામ? કારણ કે તમારા હૃદયમાં ભગવાન પ્રતિ પ્રેમ છે એટલા માટે. જુઓ, શ્રોતાઓના હૃદયમાં પ્રેમ ન હોય ને એની આગળ કથા ન કરવી જોઈએ. પણ શું કરીએ, કળિયુગનો સ્વભાવ છે. હવે કેમ ચોઈસ કરવા જવા કોના હૃદયમાં પ્રેમ છે કે નહીં? આ કે શબરી જેવું છે ને, બોર છે, હાલો ચાખી લેવી આ ભાઈમાં પ્રેમ છે કે નહીં. પણ છતાં કળિયુગમાં બેસી શકે છે બધા લોકો કથામાં, પણ એમાં ત્રણ યોગ્યતા તો ખાસ હોવી જોઈએ. આ ભાગવત જે છે એને લોકો ત્રણ રૂપમાં ગ્રહણ કરે, એક સંદેશના રૂપમાં, એક ઉપદેશના રૂપમાં, અને એક આદેશના રૂપમાં. સંદેશના રૂપમાં કોણ સાંભળે ખબર? આમંત્રણ પત્રિકા જોવે, આપણા હગા છે, અહીં જવું પડશે નહીતર ખોટું લાગશે. આવે એક બે દી કથામાં રે અને પછી ભૈયા જાય. એ સંદેશ વાળા, ઓલું ન્યૂઝ પેપર કેમ રોજ વાંચે, એમાં સંદેશ આવે છે ને, ન્યૂઝ પેપર વાંચે ને, વાંચીને પછી મૂક દે, એ સંદેશ પૂરો થઈ ગયો. તો એક ટાઈપના શ્રોતા આવા હોય, એને ખાલી સાંભળ, કથામાં હું આવીને કઈ મતલબ નહીં. દામેલિયા પરિવારે આપણને જોઈ લીધા, આપણે આવ્યા હતા, હાજરી પુરાઈ ગઈ, જવા દો. આ સંદેશ વાળા. બીજા ઉપદેશ, એનથી એક લેવલ ઊંચું. ઉપદેશના રૂપમાં કોણ કથા સાંભળે? કે નહીં, ભાગવત સાંભળવું જોઈએ, કારણ કે ભાગવત સાંભળવાથી ભગવાનની કૃપા મળે છે. એટલે કથામાં બેસે, સાતે દિવસ ધ્યાનથી સાંભળે, અને ઉપદેશના રૂપમાં કહેવાય. અને ઉપદેશથી ક્યારેય પરિવર્તન ન થાય જીવનમાં, સમજો તત્વને. કોઈ પણ વ્યક્તિ જયારે બીજાને ઉપદેશ આપે એમાંથી ક્યારેય પરિવર્તન ન થાય, કારણ કે પરિવર્તન બોધ આપવાથી થાય, ઉપદેશથી ન થાય. તો એ ઉપદેશના રૂપમાં જે ભાગવતને સ્વીકાર કરે એનું પરિવર્તન નહીં થાય. એ સાંભળશે, શ્રદ્ધા રાખશે, આસ્થા બંધાશે, પણ વયા જશે એ. અને ત્રીજા જે છે આદેશ. ભાગવત કહે છે ભક્તિ કરવી જોઈએ, બસ જીવનમાં ગમે થાય ભજન કરવું જ છે. ભાગવતે કીધું ભગવાનનું નામ લેવું જોઈએ, હવે ગમે થઈ જાય, ભાગવતે કીધું નામ લેવું છે એટલે લેવાનું છે. આને કહેવાય આદેશ, જે સાંભળ્યું એને જીવનમાં તરત એપ્લાય કરે, આનું નામ છે આદેશના રૂપમાં ગ્રહણ કરવું. તો આ જે શ્રોતાઓ હતા સુત ગોસ્વામીની આગળ, એ બધા આદેશના રૂપમાં સ્વીકાર કરવા વાળા હતા. એટલે સુત ગોસ્વામી કીધું, હું તમને કથા કહીશ, તમે ચિંતા ન કરો. પણ કહે છે, હે સૌનકજી, આ કળિયુગમાં કહે છે, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરણ ભાષિતમ. કલયુગ આવી રહ્યો છે. અને કળિયુગ કેવો છે ખબર છે, કે જે જીવોને ગ્રાસ કરી રહ્યો છે. ગ્રાસનો અર્થ છે ખાઈ જવું. કળિયુગમાં એક પછી એક જીવ મૃત્યુના મુખ તરફ જઈ રહ્યા છે, અને છતાં એ સમજતા નથી. એના માટે આચાર્યો એક બહુ સુંદર ન્યાય પ્રસ્તુત કરે. સંસ્કૃતમાં લોકોને ઉદાહરણ સમજાવવા માટે ન્યાય આપવામાં આવે છે, મેઢક પન્નગ ન્યાય. તો આ જે ન્યાય છે એમાં એક મેઢક એટલે એક દેડકો હોય, અને પન્નગ એટલે સાપ, ગુજરાતીમાં એરું કે, અને પન્નગ એને શું કામ કે સંસ્કૃતમાં પ માને પગ, ન એટલે નથી, અને ગ એટલે છતાં ગતિ કરે. પગ નથી છતાં જે ગતિ કરે એને કહેવાય પન્નગ. પન્નગ એટલે સાપ. સાપને પગ ન હોય છતાં એ ચાલતો હોય. તો એ સાપ એનું ભોજન છે દેડકો. ચોમાસાની ઋતુ આવે, દેડકા ડ્રાઉ ડ્રાઉ કરતા હોય, સાપને ખબર પડે કે અહીંયા દેડકો છે. સાપ જાય અને એટલે દેડકો તો ડ્રાઉ ડ્રાઉ એને ખબર ન હોય, પાછળથી જઈને ગપ કરી જાય. પણ ક્યારેક એવું બને કે સાપ એ દેડકાને પકડે, અડધો આવે મોઢામાં, અડધો બહાર રહી જાય. અડધો સાપ મોઢાની અંદર, અડધો બહાર હોય. પછી આવું જયારે દ્રશ્ય થાય ત્યારે શું થાય, એ જે દેડકો છે એની આગળ કઈક માખી ઉડતી હોય, મચરા ઉડતા હોય, દેડકો જીભ લાંબી કરીને એને ખેંચતો હોય. આવું આ જે બને એ ઘટનાને અહીં પ્રસ્તુત કરી રહ્યા છે. હવે દેડકાની મૂર્ખતા જુઓ, એક મિનિટમાં એ સાપના મુખમાં જવાનો છે, મરવાનો છે, અને છતાં એ હજી બહાર ફાફા મારે છે. હવે તમારી સામે આ ઉદાહરણ રાખવામાં આવે તો તમે શું કહો, દેડકો મૂર્ખ, આવું મરવાનો છે ને બહાર આંટા મારે છે ને? એ દેડકો એટલે આપણે. ખબર છે મરવાનું છે, એ પાકું છે, કન્ફર્મ છે. આપણે આપણા બાપ દાદાઓને કેટલાય મરતા જોયા છે. ખબર છે જવાનું છે, એ પાકું છે, કન્ફર્મ છે. તોય એક ઘર વાળુકડમાં બનાવી લઉં, એક બંગલો સુરતમાં કરું, એક મુંબઈમાં કરું, છોકરો ભણી રહ્યો તું અમેરિકામાં કરે, અને આ ચોથું જયારે બને તો આ ઉકલી જાય આણે પા, કારણ કે કાળના મોઢામાં જ હોય. આ શ્લોકનો અર્થ જ છે, કાલ વ્યાલ મુખ ગ્રાસ, કાળના મુખમાં છે બધા લોકો, હું ને તમે બધા. પણ આપણે કાળને જોતા નથી. જેમ દેડકો એની પાછળ રહેલા સાપને નથી જોઈ શકતો, એમ કાળરૂપી સર્પ મારીને તમારી પાછળ પડ્યો છે, પણ દુર્ભાગ્ય જેવો ભક્તો એ સાપ આપણને દેખાતો નથી. હે, અને આપણે હજી મથે જાવી છે, હજી મથે જાવી છે. લાવો જોઈ રહ્યા છે કે દેડકા માટે એ માખી ખાવાનું શું પ્રયોજન, કારણ કે એક ક્ષણમાં મરવાનું છે. એમ 50-60 વર્ષનું આ ટૂંકું જીવન, એમાં અહીંથી ભેગું કરી લવા, અહીંથી લઈ લવા, એની લેવામાં, ભેગું કરવામાં, હંતાડવામાં જીવન ઉકલી જાય. સેમાં દેડકા જેવી સ્થિતિ છે. અને શ્રીલ પ્રભુપાદજી આની ઉપર લખે છે કે જુઓ, આપણને કથા બોલતા ન આવડે ને તો સંસારમાં બહુ વધારાનું ન બોલવું જોઈએ. દેડકો ડ્રાવ ડ્રાવ કરે એટલે સાપને ખબર પડે છે કે હું અહીંયા છું, તું મને આવીને ખા. એમાં સંસારમાં જે ગામની વાતો કરે, નિંદા કરે, ફાલતુ બકબક કરે, બકરાની જેમ બે બે કરતા હોય આખો દિવસ, એ કાળને નિમંત્રણ આપી રહ્યા છે કે તું આવ અને મને ખા. હે, દેડકો જો બોલ્યો ન હોત તો સાપને ખબર ન પડે કે આ જમીનની અંદર ક્યાં છે. પણ એ મંડાઈ પડે ડ્રાવ ડ્રાવ, એમ બોલતા જ રહેતા હોય, કોક રાજકારણના વિષયમાં, કોક નેતાઓના વિષયમાં, આ ને તે, બસ ફાલતુ બકવાસ. હે ને, અને એવા લોકો કાળના મુખમાં જલ્દી વયા જાય છે. કે જે કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે, તો પછી આમાંથી બચવું હોય તો કે છે, શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરણ ભાષિતમ. ભાગવતના શરણમાં આવો, ભગવાનની કથાઓને ગાવ, કાળ તમારું કાંઈ નહીં બગાડી શકે. આ ગેરંટી છે ભાગવતની, સુત ગોસ્વામી કહી રહ્યા છે. કાળનો સ્પર્શ નહીં થાય તો મનમાં પ્રશ્ન થાય કે પ્રભુ મરે છે તો બધા, ભક્તિ ન કરે એ મરે, અને જે લોકો ભક્તિ કરે છે એનું મૃત્યુ થાય છે, તો પછી આ ભાગવત કેવી રીતે કાળમાંથી બચાવે છે. તો તમે બિલાડીને જોઈ છે ને? હા, તો ઈ બિલાડી શું કરે, બે વસ્તુ એના મોઢામાં પકડે, એક પોતાના બચ્ચાને અને એક ઉંદરને. હવે જો તમે એમાં બુદ્ધિ લગાવો કે બિલાડી જયારે એના બચ્ચાને મોઢામાં પકડીને જાય તો શું એના બચ્ચાને કષ્ટ થતું હશે? ઈ મોઢામાં જ પકડે, અને ઉંદરને મોઢામાં પકડે છે ત્યારે ઉંદરો ત્યાંથી ભાગવાની ટ્રાય કરતો હોય કે ક્યારે આનો મોઢામાં થોડો ગાળિયો મળે તો હું ભાગી જાઉં, અને બચ્ચું આરામથી બેઠું હોય ઈ બિલાડીના મુખમાં. હવે આપણને જોવામાં એમ લાગે કે નહીં બિલાડી બેન મોઢામાં જ પકડે છે, પણ પકડવામાં અંતર છે ને. એકને રક્ષણ કરવા માટે પકડે છે અને બીજાને ભક્ષણ કરવા માટે પકડે છે. એમ આ કાળ ભલે ભક્તના શરીરને નાશ કરે કે અભક્તના શરીરને નાશ કરે, પણ ભક્તના શરીરને નાશ કરી અને એને મોકલે સીધો ભગવાનના ધામમાં, અને અભક્તનો નાશ થાય એટલે એને લઈ જાય નરકમાં, હેને, અને ન્યા પછી ધબધબાવે. ના પાડી દીધી તને માવા નથી ખાવાના, હે, તોય ખાધા, આને લઈ જાઓ તપ્ત શ્રુમી નરકમાં નાખવાના, નહીં અયહપાન, સોરી, આને અયહપાન નામના નરકમાં નાખો. હું કામ બહુ માવામાં રસ લીધો છે, સિગરેટમાં, દારૂમાં, આવવા દો. ઈ 28 પ્રકારના નરકનું વર્ણન પંચમ સ્કંદના અંતમાં સુખદેવ ગોસ્વામી કરે છે. તો કાળના મુખમાં છે એ બધા, પણ ભાગવતનો આશ્રય લેવાથી ઈ કાળથી બચી શકાય છે. કારણ કે જો ભાગવતના શરણમાં રહેશો તો ઈ કાળ જે છે ઈ તમને પકડશે, પણ કેવી રીતે? જેમ એક માતા પોતાના બાળકને પ્રેમથી પકડે છે. અને જો ઈ ભાગવતની શરણાગતિ નહીં લ્યો તો કાળ પકડશે કેવી રીતે? જેમ પોલીસ એક ચોરને પકડે છે. એટલા માટે ભાગવતના આશ્રયમાં, તો સૌનકજીએ કીધું કે તમે કહો છો ભાગવતથી મુક્તિ થાય તો તમારી પાસે કઈ પ્રમાણ ખરું? કારણ કે કળિયુગના લોકો પ્રૂફ વગેરે તો માનશે જ નહીં. આપણે કેવી ભગવાન છે દેખાડો લ્યો, હે, એવી કઈ ધીરુભાઈ અંબાણી છે તમારે સામે ઉભા રે? ઘણા લોકો તેમ ભગવાનને માનો, આપણે કેવી, હા તેમ ક્યારે જોયા છે? હા અમે જોયા છે, પણ તમારે તમને કદાચ સામે લઈ જાય તો તમે ન જોઈ શકો, કારણ આંખ્યું ક્યાં છે? પેલા તો મને ઈ બતાવો કળિયુગમાં ભગવાનના દર્શન કેવી રીતે થાય, જાણે છે કોઈ બેઠા? એમ ઘણા લોકોને એક પ્રશ્ન, ભગવાન આપણી અંદર જ છે, મંદિર જવાની શું જરૂર છે? ભગવાન આપણી અંદર, તમારી વાત 100% સાચી, કોઈ દી જોયા કોઈ અહીં બેઠા છે? તો કે ના ના, ભગવાન તો બહાર છે બધે કણે કણમાં, ભાડા કોઈ દી કણે કણમાં છે? રોડ ઉપર ન હોય તો આપણે તેની ઉપર ગાડીઓ વાંકવીશ, હે ને? આપણો પલંગ હોય તો એમાં ભગવાન ન હોય, એટલે આપણે ભગવાન ઉપર હોઈ જાવી, બોલો, કણે કણમાં છે, બારે છે, અંદરે છે, પણ આપણે ક્યાંય ભાડા નથી, અને એકદમ નકામો બકવાસ, ભગવાન બધે છે, મંદિર જવાની શું જરૂર છે? બસ પ્રશ્ન આયા છે, મંદિર હું કામ જાવું? અને મંદિર જાય બધા ગાંડા, આવું કે સંસારના લોકો? મંદિરે જાઓ તો કઈ કથા મળશે, ને કથા મળશે ત્યારે ખબર પડશે ભગવાનના દર્શન કેમ થાય. આપણને ઈ નથી ખબર કે ભગવાનના દર્શન કેવી રીતે થાય, અને મૂર્તિ સામે જઈને ઉભા રહી જાવીશ, એ તમારા માટે કેવળ પથ્થર જ છે, એ મૂર્તિમાં ભગવાન છે નહીં. અને પ્રહલાદે કીધું હિરણ્યકશિપુને કે પિતાજી આ થાંભલામાં છે વિષ્ણુ. હિરણ્યકશિપુ એક ઢીકો માર્યો ને થાંભલો ફાડી નરસિંહદેવ પ્રગટ થયા. શ્રીધર સ્વામીપાદ લખે છે નરસિંહદેવ હતા નહીં થાંભલામાં, પણ પ્રહલાદે કીધું છે એટલે ભગવાન ત્યાં પ્રગટ થયા. શિવજી કહે છે માનસમાં, ઇન્દ્ર વગેરે દેવતાઓએ પૂછ્યું, એકવાર બન્યું એવું કે શિવજીએ રાવણને વરદાન આપ્યું, હે ને, અમુક વ્યક્તિને અમુક પદ આપતા પહેલા ધ્યાન રાખવું જોઈએ, કારણ કે એક તો હોય વાંદરા, હવે વાંદરાને તમે દારૂ પાવ તો એ કેવો તોફાની થાય, હે ને? હવે વાંદરાને દારૂ પાવ એમાં તે પાછો એને વીછી કવડે વાંદરાને, અને પછી એનો ઉત્પાદ કેવો હોય તમે કલ્પના કરી શકો? વાંદરો એમાં એને દારૂ પાવ ને એમાં એને વીછી કવડે, એમ એક તો રાવણ, ઈ પાછો અસુર, અને એમાં શિવજીએ વરદાન આપ્યું, અને વરદાન આપ્યું પછી એને જે ગામને હેરાન કરવાનું ચાલુ કર્યું, દેવતાઓ કંટાળા મીટિંગ કરી સ્વર્ગમાં, ઓલા હો ઇન્દ્રવાળા, સુરત વાળા નહીં, તો મીટિંગ થઈ એમાં શિવજી નહીં બોલાવ્યા, શિવજી સાનમાં બેઠા હતા, એને શિવજી ને કીધું, બેઠા શું તમે વરદાન આપ્યું છે? આખા ત્રણેય લોકોને હેરાન કરે છે, આનો કઈક રસ્તો કાઢો. શિવજી કે હાલો ભગવાન પાસે. શિર સમુદ્ર ના તટે ઉપાડ્યા, રસ્તામાં ગયા. ઇન્દ્ર કે ઉભા રહ્યો, ભગવાન રહે છે ક્યાં? ઈદ કયો પેલા? શિવજી કે બધે. હરિ વ્યાપક સર્વત્ર સમાના. ઇન્દ્ર કે દેખાતા જ નથી. શિવજી કે તમારી જેવા ન દેખાય. એ ભગવાનને જોવા માટે યોગ્યતા હોવી જોઈએ, યોગ્યતા નથી. છતાં તો એ કે તમને કેમ દેખાય છે? શિવજી કહે છે એને જોવા છે. હા તો કે છે, પ્રેમે તે પ્રકટ હોય મેં જાના. પ્રેમ જો હૃદયમાં હોય ને તો થાંભલામાંથી ને પથ્થરમાંથી ભગવાન નીકળે, અને હૃદયમાં પ્રેમ ન હોય તો મંદિરની મૂર્તિમાંથી કાંઈ ન મળે. કારણ કે ભક્તિ જે છે એનો આધાર પ્રેમ છે. એને મૂર્તિ છે, મૂર્તિમાં ભગવાન ત્યારે જ પ્રગટ થાય જ્યારે દર્શન કરવા વાળા વ્યક્તિના હૃદયમાં ભાવ હોય, પ્રેમ હોય. બાકી ગમે એટલી મૂર્તિની સામે નમી જાઓ, દંડવત કરી લ્યો, કઈ થવા નથી. પ્રેમ જો હૃદયમાં નહીં હોય તો. વૃંદાવનમાં બાંકે બિહારી નામ સાંભળ્યું છે તમે? 30-40 વર્ષ પહેલાની કઈક ઘટના છે. બાંકે બિહારીની મૂર્તિ હજારો લોકોને જોતા હાલવા માંડી બધાની સામે. લોકો કે ને પથ્થરમાં ભગવાન છે, આવો વૃંદાવનમાં આજે દર્શન થાય. ઘર બહાર નીકળવું જ નથી, નીકળે ગોવા શિમલા સિવાય ક્યાંય જવું નથી, ત્યાં ભગવાન દેખાય. અરવિંદભાઈ અને આ શશિકાંતભાઈ અને રાજુભાઈ અને બધાને કીધું છે કે ભાઈ તમે આવો, અમે કથાનું આયોજન કર્યું છે, અમારે ફરવા જવાનું, અમારી ટિકિટ આવી ગઈ છે. હે ને, ઈ કાળની જ છે. હે ને, હવે ખબર છે, શિમલા જતા હોય ની ખીણમાં બસ વહી ગઈ, પરિવાર સમેત વયા જાય. ક્યારે કાળ કોળિયો કરી જાય ખબર ન રહે, પણ કથામાં બેઠો હોય 7 દિવસ ગેરંટી છે, આમાંથી એકય આત્મા શરીરમાંથી બહાર ન નીકળે. સમજો છો આ ભાગવત થી? પણ છતાં નહીં એટલે નહીં. તો બન્યું એવું કે સુખદેવ ગોસ્વામી જયારે પરીક્ષિત મહારાજના પ્રસંગ કહી રહ્યા હતા ભાગવત, તો કથા ચાલુ કરી પેલા દેવતાઓ આવ્યા સ્વર્ગમાંથી. અને દેવતાઓ આવ્યા અને આવીને હાથમાં અમૃતનો કળશ, અને એની ઉપર લખ્યું હતું અમૃતમ સંસ્કૃતમાં. હે સુખદેવ ગોસ્વામી, આ લ્યો અમૃત, અને પીવડાવવા પરીક્ષિત ને ભલે તક્ષક આવે 7મા દિવસે, કાંઈ નહીં થાય આને. તો સુખદેવ ગોસ્વામી જોયું કે આવડા બિઝનેસમાં હોશિયાર છે, ધંધામાં બહુ એક્સપર્ટ છે. એટલે તો બદલામાં તમારે શું જોતું છે? એ કે અમૃત લઈ લો, પરીક્ષિત ને પીવડાવો, ને બદલામાં હરિકથામૃત, ભગવાનની કથારૂપી આ ભાગવત નું અમૃત આપો. સુખદેવ ગોસ્વામીની ભ્રુકુટી ચડી ગઈ, લખ્યું છે ભાગવતમાં. ક્રોધ આવી ગયો સુખદેવ ગોસ્વામીને, અને કીધું મૂર્ખ્યાઓ, આ તમારું થર્ડ ક્લાસ અમૃત અહીંથી ઉઠાવો અને આ સભાને છોડીને હાલતા થાવ. કાઢી મૂક્યા દેવતાઓને, અને દેવતાઓ કહેવાનો ગાળો ન રહ્યો, ના ના બેહવા દો, નીકળો અહીંથી બહાર, અને સ્વર્ગમાં મોકલ્યા. અને એ સમયે એક બહુ સુંદર શ્લોક, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચક ક્વ મણિર્માન. હે ઇન્દ્ર, ક્યાં તારું આ સ્વર્ગનું થડકલાસ અમૃત કાચના ટુકડા જેવું, અને ક્યાં ભગવાનની કથા અમૃત રૂપ મણિ? કાચ અને મણિમાં તું સરખામણી કરે છે? આ તારા થર્ડ ક્લાસ અમૃત, આ અમૃત જે છે એને લઈને તું ભગવાનનું કથામૃત લેવા ચાહે છો? એક આચાર્ય લખે છે, સાના માના આવીને બેઠા હોત ને તો વાંધો નતો, ડાયા થવા ગયા. એમના અમૃત લઈને બેહી ગયા હોત કથામ છેલ્લે ખૂણો ગોતીને ક્યાંય, તો સુખદેવ ગોસ્વામી કઈ વાંધો નતો. પણ હરિકથાની તુલના એ સ્વર્ગના થર્ડ ક્લાસ અમૃત હારે કરી. અને આપણને એમ હોય કે અમૃત પીવે એટલે અમર થઈ જાય, વેમ કાઢી નાખજો. અમૃતના 3 ગુણ છે. પહેલું, એ અમૃત જે છે ને પીવામાં બહુ મધુર છે, સ્વાદિષ્ટ, એટલું ટેસ્ટી છે કે એના જેવો સ્વાદ આ પૃથ્વી ઉપર બીજી કોઈ વસ્તુમાં નથી. અમૃત સ્વાદિષ્ટ છે. બીજું કે અમૃત જે છે એ તમારા આયુષ્યને પૂરું કરે, તમને અમર ન બનાવી શકે. કોઈ વ્યક્તિ અમૃત પીવે, માનો એનું 100 વર્ષનું આયુષ્ય લખ્યું હોય, અને અકસ્માતમાં ક્યાંક 60 વર્ષે એ જવાનો હોય, અને એને અમૃત પીધું હોય તો એ 100 વર્ષ જીવી શકે, 100 થી વધારે નહીં. એ પછી અમૃતના કદાચ કુંડમાં અહીંયા નાખી દો ને તો એ 100 વર્ષ પછી એ જીવતો ન થાય, આયુષ્ય પૂરું, એટલે કામ પૂરું થઈ ગયું. અને ત્રીજું કે એ અમૃત જે છે એનું એક ટીપું તમે પાણીમાં નાખો એટલે એ આખો ટાંકો અમૃત થઈ જાય. આ એનો ગુણ છે. અમૃતનું એક ટીપું આપણે સિન્ટેક્સના ટાંકા હોય ને ઘરે, એમાં એકાદું નાખ દો એટલે એ આખો ટાંકો અમૃત થઈ જાય, એની સમાન ગુણ આવી જાય એના. પણ અમર ન બનાવી શકે. પણ ભગવાનનું કથામૃત જે છે, એક વખત કાનમાં વયું ગયું, વ્યક્તિ જન્મ મૃત્યુના ચક્રને પાર કરી લે છે. અને આવી રીતે સુદ ગોસ્વામી કહે છે, અભક્તાંશા વિજ્ઞાન ન દદોસ કથામૃતમ શ્રીમદ ભાગવતી વાર્તા સુરણામ અપી સુદુર્લભા. અને આવી રીતે અભક્ત જાણી અને સુખદેવ ગોસ્વામી કથા ન કીધી, દેવતાઓને કાઢી મૂક્યા. અને ત્યારે દેવતાઓ સ્વર્ગમાં જઈને પ્રાર્થના કરે છે કે ભારત ભૂમિમાં જો એકવાર જન્મ મળી જાય તો આ દેવતાનું શરીર નથી જોતું. કેમ? ઋષિભાઈ પૂછ્યું, કેમ તમારે ભારત લોકમાં જઈને મનુષ્ય શા માટે બનવું છે? કારણ કે જો તમે ભારત વર્ષમાં મનુષ્ય બનશો તો મનુષ્ય બનીને પછી શું કરશો? એ જ આ લોકો કરે છે, ખાવું પીવું ઊંઘવું, આ કરવા હાટું મનુષ્ય જન્મ નહીં. મનુષ્ય એટલા માટે બનવું છે કારણ કે હવે એ પૃથ્વી ઉપર જઈને ફાલતુ કર્મ નથી કરવા. ભગવાનની પરમ પવિત્ર કથા અમૃતને શ્રવણ કરી અને ભગવાનના ધામને પ્રાપ્ત કરવું છે. ભગવાનના ધામમાં જવું હોય સ્વર્ગમાંથી ન જવાય, એને તે વાયા પૃથ્વીલોક થઈને જવું પડે. આપણે વાયા હોય ને અહીં કઈ હશે વાળુકડમાં છે, ટપાલ આવે તો અંદર લખ્યું હોય ને મુકામ ને પોસ્ટ ને વાયા, એ વાયા થઈને આવે ટપાલ ઘરે. હવે બંધ થઈ ગઈ, મોબાઈલ આવ્યા એટલે આજ આ નાના છોકરાને પૂછે એને વાયામ ખબર ન પડે. વાયા એટલે ફરી ફરી ના આવે ત્યાંથી. તો કોઈ પણ 14 લોકમાંથી કોઈ પણ જીવ ભગવાનના ધામમાં જવા ચાહે એને વાયા પૃથ્વીલોક થઈને જવાય, રસ્તો અહીંથી જ છે. એટલે દેવતાઓ માગે છે ભારત ભૂમિમાં જન્મ. અને વિચાર કરો ને તો આ સૌભાગ્ય આપણી પાસે અત્યારે છે, ભારત ભૂમિમાં જન્મ છે અને શરીર સારું છે, સારા પરિવારમાં જન્મ છે, હાથ આંખ કાન નાક બધું બરાબર કામ કરે છે. તો આ સમયે ભગવાનનું ભજન કરવું જોઈએ. અને આપણે મથવી છે દુનિયામાં તો શું થવાનું છે? તો બીજા જન્મમાં એ મથવા વાળું શરીર, કારણ યમયમ વ્યાપી સ્મરણ ભાવ, જે જે ભાવનું સ્મરણ કરી આ શરીર છૂટે એ ભાવ આગળ પ્રાપ્ત થવાનો છે. તો આવી રીતે જયારે દેવતાઓને અધિકારી જાણ્યા નહીં એટલે સુખદેવ ગોસ્વામીએ કથામૃત ન આપ્યું. અને 7 દિવસ પરીક્ષિતને કથા કીધી. 7મા દિવસે ભગવાનના ધામથી વિમાન આવી પરીક્ષિત મહારાજને લઈને એના ધામમાં વયું ગયું. અને આ વાત જયારે બ્રહ્માજીએ સાંભળી, બ્રહ્માજીને તો વિશ્વાસ હતો કથાથી જાય, પણ કળિયુગના લોકોને નહોતો. એટલે બધા ઋષિઓ ભેગા થયા અને કીધું આ કેવી રીતે સંભવ છે કે 7 દિવસ કોઈ કથા સાંભળે ને ભગવાનના ધામને પ્રાપ્ત કરે? વિશ્વાસ નથી બેસતો હશે કળિયુગના માથા જેવા, વિશ્વાસ નથી. તો સત્ય લોકે તુલા બધવા, એ સત્ય લોકમાં એક બહુ મોટું તુલા એટલે ત્રાજવું બનાવવામાં આવ્યું. અને એ ત્રાજવામાં એક બાજુ ભાગવતનું મૂક્યું અને એક બાજુ જ્ઞાન મૂકવામાં આવ્યું. ભાગવતનું પલ્લું ભારી રહ્યું, જ્ઞાનને કાઢીને તપસ્યાનું ફળ, છતાં ભાગવતનું પલ્લું ભારી. તપસ્યાને કાઢીને દાનનું ફળ, છતાં ભાગવતનું પલ્લું ભારી. અને બ્રહ્માજીએ બધા સાધન ભેગા કરી એક પલ્લામાં નાખ્યા અને એક પલ્લામાં ભાગવત, છતાં એ બધા સાધન હવાની જેમ હલકા અને ભાગવત હિમાલયની જેમ અખંડ એ ત્રાજવામાં નીચે પડી રહ્યું. અને સંસારના બધા ઋષિઓએ નિર્ણય આપ્યો કે આ સંસારમાં ભાગવતની સમાન અને ભાગવતની તોલે આવે એવું કોઈ શાસ્ત્ર, એવું કોઈ સાહિત્ય, એવી કોઈ કથા આ સંસારમાં ત્રિલોકીમાં ક્યાંય નથી. અને આ રીતે ભાગવતની ગરિમા શ્રેષ્ઠ થઈ. અને એ જ સમયે સાર આપ્યો ઋષિઓએ કે આ સંસારમાં ભાગવતની કથાથી કલ્યાણ કરે એવું બીજું કોઈ સાધન નથી. અને ત્યારે સુત ગોસ્વામીએ કીધું કે નારદ મુનિ એકવાર ફરતા ફરતા બદ્રિકાશ્રમ બાજુ જઈ રહ્યા હતા અને એને પછી ત્યાં 7 દિવસ કથા સાંભળી. ત્યારે સૌનકજી કે ઉભા રહ્યો. પેલા એક વાત કહ્યો, આ નારદ એક ઠેકાણે ક્યાંય ઉભા નથી રહેતા. એમ 2 મિનિટ ઉભા રાખવા હોય તો એમાં વિચાર કરવો પડે, એ ઉભા ન રહે. નારદજી ફેર જ કરતા હોય. અને એને હાથ દી એક ઠેકાણે બેહીને કથા સાંભળી કેમ? એવું હું થયું તું નારદજીને કથા સાંભળવાની જરૂર પડી? ત્યારે કુમાર ઉચુ એ નારદ મુનિ ત્યાં ફરતા જોયા. અને એ સમયે બ્રહ્માના જે 4 પુત્ર છે, સનકાદિક જેને કહેવામાં આવે છે, એ 4 કુમારો ઈ બદ્રિકાશ્રમ જઈ રહ્યા હતા સત્સંગ કરવા માટે. તો ઈ કુમારોએ રસ્તામાં નારદ મુનિને જોયા. નારદ મુનિને જોયા એટલે પૂછ્યું, કથમ બ્રહ્મ દિન મુખ કુતઃ ચિંતા તુરો ભવાન. હે નારદજી, તમે ઈ બતાવો, તમારે નથી ઘર પરિવાર, નથી તમારે ઘરવાળી, નથી તમારે છોકરા, તમારે કોઈ ટેન્શન નથી, આ લાલ કપડા સંન્યાસી, તમારે ક્યાંય રોકટોક નહીં, અને આ પૈસા લઈને કોઈ ઉઠી ગયું હોય એમાં મોઢું કેમ તમારું આવું ઉદાસ છે? નારદજી ઉદાસ ન હોય, આ જેનું બધું ધન લૂંટાઈ ગયું હોય એટલા નારદજી ટેન્શનમાં. અને આટલું બધું ટેન્શન જોયું એટલે આ કુમારોએ પૂછ્યું, નારદજી આપણે કઈ લેવા દેવા વગર આટલું બધું ટેન્શન? ત્યારે બીજો પ્રશ્ન કરે છે, ત્વરિતમ ગમ્ય તે કુત્ર, આવો સ્વાગતમ. તો બીજો પ્રશ્ન સનત કુમારો કરે છે કે ત્વરિતમ ગમ્ય તે કુત્ર, અને પેલા ઈ કયો કે આટલી બધી ઉતાવળે તમે ક્યાં જાવ છો, અને કુત્ર કુતશ્ચા ગમનમ તવ, અને ઈ બતાવો કે તમે ક્યાંથી આવો છો. ત્રણ પ્રશ્ન કર્યા, તમારું મુખ કેમ ઉદાસ છે, બીજું તમે ક્યાંથી આવો છો, અને તમે ક્યાં જાવ છો, આ ત્રણ વસ્તુ બતાવો. ત્યારે નારદ ઉવાચ, શ્રી નારદ મુનિએ કહેવાનું ચાલુ કર્યું કે અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમ મામિતિ. હે કુમારો, હું પૃથ્વી લોક ઉપર ગયો હતો. જો સમજવાનું તત્વ અમારા ભક્તો કહે છે, આમાં નારદ મુનિએ કીધું કે હું પૃથ્વી ઉપર ગયો તો સનકાદિક કે એમાં આટલું બધું ટેન્શન પૃથ્વી પર. નારદજી કહ્યા કે હું કામ ગયા હતા, આંટો મારવા. નારદ મુનિએ આંટો મારવા આવ્યા હતા, અને આંટો મારવા આવ્યા એમાં ટેન્શનમાં. હવે વિચાર કરો કે બહારના ગ્રહનો કોઈ વ્યક્તિ અહીં આંટો મારવા આવે, ઈ જો ટેન્શનમાં આવી જાય, આપણે કોક 20 વર્ષથી, કોક 40 વર્ષથી, કોક 60 વર્ષથી આ જ પૃથ્વીમાં આંટા મારવી છે, તો આપણે ટેન્શનમાં હોવી આમાં કઈ નવું છે? નારદ મુનિ ખાલી આંટો મારવા આવ્યા, ચિંતામાં આવી ગયા, અને આપણે આઈના રાત દી પડ્યા ને પાછરે આ પૃથ્વી ઉપર. આપણને ચિંતા હોય, ટેન્શન હોય, નવું નથી. અને કહે છે હું પૃથ્વી ઉપર ગયો તો ક્યાં ગયો તો, તો કે પુષ્કરમ ચ પ્રયાગમ ચ, બહુ મહાન તીર્થ બ્રહ્માજીનું ક્ષેત્ર પુષ્કરમાં ગયો, અને પ્રયાગ જે વારાણસી નજીક ગંગા યમુનાનો જે તટ છે, સંગમ જે છે, સરસ્વતી અલુપ્ત ધારા છે, તો આ ત્રણેય નદીઓનો સંગમ પ્રયાગ, ઉત્તમ તીર્થ માની હું પ્રયાગમાં ગયો. પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા, ઈ શિવજીનું નગર જ્યાં ભગવાન શિવ કાશી વિશ્વનાથના રૂપમાં આજે બિરાજમાન છે, એવી કાશી અને ગોદાવરી જે એક બહુ સુંદર નદી છે ગોદાવરી મહારાષ્ટ્રની અંદર, ત્યાં ગયો. અને હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ, હરિક્ષેત્ર એટલે હરિદ્વાર, એને આપણે બહુ જાય કાઠિયાવાડીઓ છે ને, યાત્રામાં બે જગ્યાએ બહુ જાય ગુજરાતીઓ, ક્યાં? એક હરિદ્વારમાં, અને એને હું કે હરિદ્વાર બોલતા ન આવડે એટલે હરદ્વાર કે, ક્યાં જવું? હરદ્વારમાં. એની સમજવા જેવો શબ્દ છે હરદ્વાર માને, જ્યાંથી બધા લોકના દ્વાર ખુલે છે એનું નામ છે હરદ્વાર. અને જો શુદ્ધ ભાષામાં એનો અર્થ કરવામાં આવે હરિદ્વાર, તો હરિના ધામમાં જવાનું દ્વાર જ્યાંથી ખુલે એનું નામ છે હરિદ્વાર. પણ આપણે જાવી તો ગંગાજીની ધારા તો બહુ ફાસ હો, એને અમે આ આશ્રમમાં રોકાણા ને અહીં ખાધું ને પીધું ને પછી પાછા આવ્યા કોરા ને કોરા. અને પૂછો તો ક્યાંય ગયા હતા કે હરિદ્વારમાં. શું સ્થાનની મહત્તા છે, શું કામ જવું જોઈએ કાંઈ ખબર નહીં. પહેલાના સમયમાં ઋષિઓ સ્વર્ગમાં જતા ને, અત્યારે વૈજ્ઞાનિકો ગોતે છે રસ્તો, સ્વર્ગમાં ક્યાં જ જવાતું. એ મૂર્ખ્યાવન કોણ સમજાવી, તમને ન જડે, કારણ કે ભાગવતમાં લખ્યું છે. હરિદ્વાર ભગવાનના ઘરે જવું હોય ને, આપણે સાંભળ્યું ને કે સનત કુમારો જાતા, પછી આ બ્રહ્માજીની પાસે ગયા, સૌનકજી ક્યાંથી જતા ઉપરના લોકમાં, તો એ હરિદ્વારના પર્વતોમાં થઈને રસ્તો જાય છે. અને એકવાર સનત કુમારો પાતાળમાં ગયેલા, ક્યાંથી? ગંગાજીની અંદર એ રસ્તો છે પાતાળની અંદર જવાનો, પણ યોગ સિદ્ધિ જો હોય ને તો જઈએ કઈ. બાકી અહીંથી હિમાલયમાં ઉપર ચડે ને દાદા ક્યાં હતા કે ઠંડી માં વયા ગયા. હરિદ્વારમાં પર્વત ઉપર ચડાઈ ચડ્યા ભાઈ હેઠા ન ઉતર્યા. પંચભૂતના શરીરથી સંભવ નથી, આ બધી દિવ્ય કથાઓ છે અને એમાં જે પાત્રો છે એ દિવ્ય છે. તો આવી રીતે હરિક્ષેત્ર જ્યાંથી ભગવાનની પ્રાપ્તિ થાય એવું હરિદ્વારમાં ગયો, અને બીજું કુરુક્ષેત્ર જ્યાં મહાભારતનું યુદ્ધ થયું હતું ન્યાય ગયો. જો ઘણા લોકો એવું કે કુરુક્ષેત્રમાં ન જવાય, કેમ? ન્યા બાંધણ થઈ હતી એટલે જે કુરુક્ષેત્રમાં જાય એ ઘરે આવીને બાંધે. મહાભારત ઘરમાં ન રખાય, કેમ? મહાભારત જે ઘરમાં રાખે એના ઘરે મહાભારત થાય, આવું લોકો કે. પણ તમને એમાં એ નથી દેખાતું કે એ કુરુક્ષેત્ર છે જ્યાં દુનિયાનું સર્વશ્રેષ્ઠ જ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાને અર્જુનને સંભળાવી, એ કુરુક્ષેત્ર છે. અને કુરુક્ષેત્ર એટલું પવિત્ર સ્થાન છે કે કુરુક્ષેત્રનું નામ બોલવાથી કે સાંભળવાથી હૃદયના બધા પાપ બળી નષ્ટ થઈ જાય, એટલું પવિત્ર સ્થાન છે આ કુરુક્ષેત્ર. અને આની ઉપરથી એક વાત તમને કહું કે ઘણા લોકો છોકરાઓને છે ને શાસ્ત્ર વાંચવા ન દે, ભગવદ્ ગીતાને એવું ઘરમાં રાખે. પ્રભુપાદજીની કૃપાથી ઇસ્કોનના ભક્તો આપી ગયા, શું કરે? લાલ કપડું ફીટો ફીટ બાંધે, બે પેઢી આવે ને તો ગાંઠ છૂટે નહીં એવું, અને પછી મૂકે મંદિરમાં. હા ને, મંદિરમાં કોઈક છોકરા ક્યારેક જોવે તેમ કે આ તો છોકરાને કે રેવા દે રેવા દે, મૂકી દે, આ ન વંચાય આપણે. હું કામ ગીતા વાંચે ને બાવા થાય, આવું છોકરાને કે જે ભગવદ્ ગીતા વાંચે એ બાવા થાય. અમારા આચાર્યો કહે છે જે ગીતા ન વાંચે ને ઈ બાવા છે બધા. તમે થોડુંક બુદ્ધિનો ઉપયોગ કરવામાં, જે કૃષ્ણ ભગવદ્ ગીતા બોલી રહ્યા છે એ બાવા હતા. એક બે નહીં, 16108 હતી દ્વારકામાં. આપણે એકમાં ફાફા પડે છે જીવનમાં. 16108 સૌથી મોટા ગૃહસ્થ ઈ કૃષ્ણ જે ગીતાનો ઉપદેશ આપે છે, અને સાંભળવા વાળો અર્જુન, અર્જુન બાવો હતો. અર્જુનને ચાર પત્ની, દ્રૌપદી, ઉલુપી જે નાગકન્યા હતી, તો ચાર પત્ની, એકને ચાર છે, એકને 16000 છે. કહેવા વાળો બાવો નહીં, સાંભળવા વાળો બાવો નહીં, વાંચે એ બાવા થાય. તમે જો ધ્યાનથી વાંચ્યું હોય, પહેલા અધ્યાયમાં લખ્યું છે કૃષ્ણ અર્જુનને, અર્જુન કૃષ્ણને કહી રહ્યા છે કે કૃષ્ણ યુદ્ધ મારે નથી કરવું, કેમ? આ બધા મારા હગા છે. કૃષ્ણ કે હગા વાળો થામા, આવડા આ તને મારવા આવ્યા, તું એને નહીં મારે તો એ તને મારી નાખશે. અર્જુન કે મારીને શું કરશે, રાજ લેશે, મારે રાજ નથી કરવું, આપણે હસ્તિનાપુર જોતું જ નથી. કૃષ્ણ કે તું ક્ષત્રિય છો, તું શું કરીશ, રાજ નહીં લે તું કરીશ શું? અર્જુન કે કઈ નહીં, ભીખ માગીશ. ક્ષત્રિય થઈને કૃષ્ણને કીધું, હા ક્ષત્રિય થઈને ભીખ માગીશ, પણ મારા પરિવારનો સહારવું નહીં કરું. બાવો થાવું તું અર્જુનને. અને ત્યારે કૃષ્ણ ગીતા ચાલુ કરી, ગીતા કઈ રોક્યો અર્જુનને બાવો થતા. અને આપણે કેવી કે ગીતા વાંચે ને આપણા છોકરા બાવા થઈ જાય. એટલે મારું કહેવું એ છે કે જે આ સંસારમાં ગીતા ન વાંચે એ બધા બાવા, કારણ કે ગીતા વાંચે ને એને ખબર પડે જીવન કેમ જીવાય, જીવનમાં શું કરાય. ગીતા વાંચે ને એને આ ભાન હોય, બાકી તો બાવા છે જ. એટલે કુરુક્ષેત્ર જે છે એ પરમ પવિત્ર સ્થાન. શ્રીરંગમ સેતુ બંધનમ એવમ આદેશુ તીર્થેશુ ભ્રમમાણૈતસ્તત. આવી રીતે એ ભારત વર્ષના જે પવિત્ર પવિત્ર તીર્થ સ્થાન હતા, શ્રીરંગમ, પુષ્કર, એવમ આદિશુ, અર્થાત એ બધા તીર્થોની અંદર મેં ભ્રમણ કર્યું. પણ નારદ મુનિને સનકાદિકો પૂછે છે શું જોયું આટલા બધા તીર્થોમાં ફેર્યા, તો તમને શું જોવા મળ્યું? ત્યારે કહે છે ના પશ્યમ, મને ક્યાંય મન સંતોષ કારણમ, મનને સંતુષ્ટ કરે, મનને શાંતિ આપે એવું ક્યાંય આટલી જગ્યામાંથી મને દેખાણું નહીં. તો પ્રશ્ન થાય હરિદ્વાર જવું કે નહીં? ભાગવત કથા સાંભળીને પછી જવાય, જવું હોય તો, કારણ કે કથા સાંભળો બધી ખબર પડે હરિદ્વારમાં જવાય કે નહીં. નારદ મુનિ કહે છે કોઈ જગ્યાએ સંતુષ્ટિ મળે મનને એવું દેખાણું નહીં, એનું કારણ શું છે? તો કહે છે કલિના ધર્મ મિત્રેણ ધરેયમ બાધિતા ધુના. આ કલયુગ જે છે એ કળિયુગ ધર્મનો મિત્ર થઈ ગયો છે. ધર્મ અને કળિયુગે ભાઈબંધી કરી લીધી છે, અને જેટલા સાધનો તીર્થો જે છે એ તીર્થોમાંથી બધો સાર કાઢી નાખ્યો છે. સાધનો માંથી સાર કાઢી નાખ્યો. શું કહે છે? સત્યમ નાસ્તિ તપસ્યોચમ દયા દાનમ ન વિદ્યતે. કોઈ જગ્યાએ સત્ય નથી, કોઈ જગ્યાએ તપસ્યા નથી રહી, કોઈ જગ્યાએ શૌચ માને શુદ્ધતા નથી રહી, દયા કોઈનામાં છે નહીં, દાન કોઈ દેતું નથી. અને શું કરે છે લોકો? તો કે છે, ઉદરમ ભરીણો જીવા વરાકા કુટવાસીણ. અને પ્રત્યેક જીવ કેવળ પોતાનું પેટ ભરવામાં લાગ્યા છે. બસ એક જ ધંધો જન્મે ત્યાંથી, ખાવાનું કેમ કરીશ. બસ આ જ ચિંતા છે બધા લોકોની, કેમ ખાવું. ની પેટ ભરવાના ઈવલામાં જીવનને નષ્ટ કરી રહ્યા છે. લાખ રૂપિયા કમાય તો કે ઘર હાલે, 10,000 કમાય તો કે ઘર હાલે, કરોડ કમાય તો ઘર જ હાલે. હું કરતા હશે એ સમજાતું નથી. નારદ મુનિ જ કે છે કે કળિયુગના જે લોકો છે એનો બિઝનેસ શું થયો છે? કેવળ પેટનું પાલન. બસ ગમે એને જઈને પૂછો, ભાઈ તું આટલો બધો દોડે શું કામ? અને એક જ જવાબ, પરિવારનું પાલન. પરિવારનું પાલન કુતરાય કરે અને બિલાડાઈ કરે છે. જો ગામડામાં તમે રહ્યો છો, તમને અનુભવ હશે, એક કૂતરી તે પોતાના બચ્ચાનું પાલન કરે છે. આપણે આપણા સંતાનને માતા પિતાનું પાલન કરતા હોય, આ કઈ બહુ મોટી વાત નથી. પશુઓને એટલી બુદ્ધિ છે કે પરિવાર ભગવાને આપણને આપ્યું છે એનું પાલન કરવું જોઈએ. પણ સાંભળ્યું કોઈ દી કૂતરાએ કારખાનું નાખ્યું? હે, 84 લાખ પ્રકારના જીવ આ 14 લોકની અંદર છે. અને 84 લાખ માંથી 4 લાખ પ્રકારના મનુષ્યો છે. આનું વર્ણન છે કેટલા કયા કયા છે, આ બધી કઈ હવામાં વાતો નથી. ઘણા લોકો નું હોય આવડા આંકડા બહુ મોટા મોટા, 1,000 લાખ ને કરોડ સિવાય વાત જ ન હોય. બોલો ન હોય, કારણ કે આ બધું આપણી બુદ્ધિ થી બહુ પરે છે. 84 લાખ પ્રકારના શરીર, એમાંથી 4 લાખ મનુષ્યો. અને આજે ખાવા પીવાનો પ્રોબ્લેમ છે ને, એ આ 4 લાખ ને જ છે. બાકી ઓલા 80 લાખ જે છે એ આનંદ કરે છે. ગાય ભેંસ કૂતરા બિલાડા હાથી ગાય ચિત્તા વરુ શિયાળ આ બધાને મોજ. કોઈનું કારખાનું નહીં, કોઈનું ઘર નહીં, અને તોય બધા જીવે. અને પ્રોબ્લેમ કોને? આ 4 લાખ ને. આજે કાળા માથા વાળા છે ને, આ 4 લાખ ને જ તકલીફ છે બોલો ખાવાની. હવે એક તત્વ થી વિચારો, માનો એક વ્યક્તિ મહિને 1,00,000 રૂપિયા કમાતો હોય, 1-10,000 કમાતો હોય, પછી તમે બેન ખાવા બેહારો તો ખાય કેટલું? 2-4 હજાર રોટલી જ ખાય. અને એવું જ નથી કરોડપતિ હોના ની ખાય ને આપણે ઘઉં ની ખાવી છે. હે ને, આવું જ છે ને. રોટલી એ કદાચ 100 કરોડ નો માલિક હોય તો એ ઘઉં ની જ ખાય, અને ઓલો 10,000 વાળો એ ઘઉં ની જ ખાય. હા, ફરક હોય, ઓલા સાસિયા ઘઉં ની ખાતા હોય ને આપણે ટુકડી, ભાઈ એટલું અંતર હોય, પણ એ હાંકી લેવાનું થોડુંક. ખાવાનું સમાન, પેટ સમાન. અને આમ જો એક વાત તમને કહું હાજી, આ જે લોકો બહુ પૈસા કમાય ને, જો હું નાને જ પાડતો ન કમાવ જોઈએ, ભાગવત જે કે શી કહી રહ્યો છું, પછી તમે કહેશો લો પ્રભુજી તમે આવું ના આવું, પૈસા કમાવા જોઈએ, પણ કેવી રીતે અને ક્યાં એ આપણે આગળની કથામાં સમજશું. પણ બહુ ધન હોય ને તો આપણે ભાઈને જઈને પૂછવી, તમે આટલા બધા પૈસા હું કામ કમાણા? તા કે સુખી થવા. સુખી થયા? તા કે ના હાલું, સુખ તો હજી આવ્યું નહીં. અચ્છા, તો સુખ કોને કહેવાય? ઘરમાં ગુલાબજાંબુ બનાવો ને પછી ખાઈએ કઈ ને સુખ કહેવાય. તો આપણે કહેવાય ને, તમારી પાસે આટલા બધા પૈસા તો તમે સ્વીટ ખાતા છો ને, હું ખાય? ડાયાબિટીસ છે. એટલે આખી જિંદગી રેલો ને ખાઈ એવો થયો તો ડાયાબિટીસ થઈ ગઈ. હે બોલો, આને સુખ કહેવાય? સુખ તો એને કહેવાય કે ધન પ્રાપ્ત કર્યા પછી જીવનમાં આરામ જ આરામ, ક્યારેય ઓફિસે જવું નહીં, ક્યારેય પછી કોઈ માથાકૂટ કરવી નહીં, કોઈ દુઃખ નહીં, કેવળ જીવનમાં આનંદ. આને સાચું સુખ કહેવાય છે. 1 કરોડ કમાણા હોય અને હાચવવામાં પાછા રાત દી દોડતા હોય, આ સુખ છે. સુખ એટલે આપણા ધનથી આપણા શરીરને મળતી સંતુષ્ટિ, આને ભૌતિક સુખ કહેવાય. અને આપણું દુર્ભાગ્ય, ભૌતિક સુખ એ નથી લઈ શકતા. અને આપણે કહેવી કે નહીં, એમ પૈસા વાળા, હું પૈસા વાળા છું, તમે હરખું ખાઈ નથી શકતા, નથી તમે હરખું ઊંઘી શકતા, જીવનમાં દુઃખ નો કોઈ પાર નથી, બહુ પૈસા કમાય, મા બાપ ધંધામાં વ્યસ્ત, અને વાહે છોકરા બગડી જાય, લવ મેરેજ કરી લે, કોકની યારે ભાગી જાય, આ બધું થાય. કારણ કે માતા પિતાનું ધ્યાન જો સંતાનો ઉપર ન રહે ત્યારે આ પ્રોબ્લેમ ઉભો થાય. અને એવું ધન કમાય તમે શું કરશો એ બતાવો. નારદ મુનિ કે બસ આખો સંસાર આમાં જ લાગ્યો છે, પેટ ભરવામાં. ગમે એને ઉભો રાખીને પૂછો, ભાઈ તું દોડે જ કેમ? બસ ખાવા માટે, પરિવારનું પાલન કરવા માટે. અને આ આખો પ્રભાવ માયાનો છે. માયાએ બધાના કાનમાં જઈને કીધું એક વાત કહું, શું? આ સંસારમાં તું એકલો જ દુખી છો, બાકી બધા સુખી છે. પેલા ને ઈ વાત કે પછી બાજુવાળા હોય ને આપણી બાજુવાળા એને ઈ કે તું જ દુખી, તારે પાડોશી વાળો સુખી છે. પછી ત્રીજા ને ઘરે જાય એને ઈ તું એકલો જ દુખી બાકી બધા સુખી, અને આખું ગામ આમાં જ દોડે છે. પણ ઉભા રહે ને ક્યારેક વિચાર કરાય કે આ બધા દોડે છે પણ આમાં છે હું. આજ માયાએ બધાના કાનમાં નાખ્યું તું એકલો દુખી ને બાકી બધા સુખી, આમાં જ આખું ગામ દોડા દોડીમાં લાગ્યું છે. નારદ મુનિ કે આવું જયારે મેં જોયું, અને કળિયુગના લોકો કેવા થઈ ગયા, મંદ સુમંદ મતયો મંદ ભાગ્ય ઉપદ્રુતા, બુદ્ધિ નબળી ભાગ્યના નબળા, ક્યારે મરી જાય ક્યારે જન્મે આનું કઈ નક્કી નહીં. અને પાખંડ નિરતા સંતો વિરક્તા સપરિગ્રહ, અને જે વૈરાગી લોકો છે, વિરક્ત લોકો જે છે, એ ગૃહસ્થ વ્યક્તિઓની જેમ ધનનો સંચય કરવા લાગ્યા છે, ધન એકત્રિત કરી અને ભોગોમાં લાગી ગયા છે. અને બહુ સુંદર કહે છે પાખંડ, પાખંડી થઈ ગયા છે. પાખંડ કોને કહેવાય? પાપના જે ખંડ છે, ખંડ માને એક એક કરતા કરતા જે જીવનમાં અનેક પાપને ધારણ કરે એને કહે છે પાખંડ. અને આવા પાખંડીઓ વધી ગયા. અને અદભુત શ્લોક જે મારો પ્રિય શ્લોક છે, તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક. તરુણી માને ઘરનું જે રાજ છે, ઘરની રાજા થઈ ગઈ છે સ્ત્રીઓ. તરુણી પ્રભુતા ગેહે, ઘરમાં બાયુનું જ હાલે. માતાજી એમ કે આમ નથી કરવાનું, એટલે ઓલો હજાર કારીગરનો માલિક હોય સાનમાનો રૂમમાં, ઘરમાં મહેમાનો બેઠા હોય અને વાતચીત થતી હોય, આપણે કથા કરવી છે, અને માતાજી બેડરૂમમાંથી ઈશારો કરે નહીં તો અહીંયા ના પાડી દે, બોલો વગર વાયરલેસ કનેક્શન, ઈશારો જ કાફી ખાલી હો. અને આમ જો પત્નીનું હાલતું હોય ઘરમાં, અને તોય આપણું ગૃહસ્થ જીવન જો સુખી હાલતું હોય ને, તો પત્ની કેમ કરવામાં કઈ વાંધો નથી તમ તાર. કારણ કે કળિયુગમાં ઝઘડા જેટલા છે, કમસે કમ એક તો તમે ઓફિસમાં માથાકૂટ કરીને આવ્યા હોવ અને ઘરે આવો ત્યારે જ શાંતિ લેવી કે નહીં, તો એ શાંતિ હાટું કદાચ આવડા કેમ કરવું પડે, તો એમાં કઈ વાંધો નહીં કરી નાખવાનો. કારણ કે યુગ પ્રમાણે હલાય, સમજ્યા? આવું કળિયુગમાં તમે એને હામાં થાવ તો કે હું વહી જઈશ, હે, અને એ કે હું વહી જઈશ, અને હવે હવે છોકરીઓની તાણ હે, બીજે કઈ મેળતો આવે એમ નથી. એટલે સમય પ્રમાણે છે ને હાલતું, સુખી હાલતું હોય ને તો હાલવા દેવાય, એમાં કઈ ફેરફાર કરાય નહીં. નારદ મુનિ જ કહે છે, કારણ કે તો સાધુ છે ને, અને સાધુ તો સત્ય બોલે. કળિયુગમાં રાજ સ્ત્રીઓનું છે, વાંધો નહીં કરવા દો, કારણ કે વડાપ્રધાન આખરે એ સોનિયા ગાંધી છે ને. મેં પેલા બહુ વર્ષો પહેલા એક કલાકાર પાસેથી સાંભળ્યું હતું કે જયારે કોઈ મહિલા વડાપ્રધાન બને ને તો એનો કરંટ આપણા ઘરના રસોડા સુધી આવે ઠેઠ. તમે એમ કયો નામ કરવાનું, હવે અમારું રાજ છે સીતો વેવણાનો ઘા, બોલો દિલ્હીમાં સીટ અને પાવર આપણા ઘર સુધી. નારદજી કે તરુણી પ્રભુતા ગે હે, ઘર ઘરમાં સ્ત્રીઓના રાજ થયા, અને બુદ્ધિ કોની લેશ? તો કે શાલકો બુદ્ધિદાયક, બુદ્ધિ આપવામાં હાળા વધ્યા. એમ ઘરમાં ત્રણ ભાઈ હોય પણ ભાઈને જઈને ન પૂછે ભાઈ શું કરાય, હાળાંતર જ ફોન કરે, એને આય રોકાણ કરાય, હાળો એમ કે કરાય તો કરાય, બોલો ના પડે તો બંધ. ભાઈઓનું એટલું સન્માન ન હોય એટલું હાળાનું કરતા હોય. આ બધી જોયેલી વાત હું કહું છું, અને નારદ મુનિ એ જ કહે છે. એટલે હું સંસ્કૃત શ્લોકો બોલું છું, મને ખબર છે સંસ્કૃત તમને નથી આવડતું, પણ સંસ્કૃત એટલે બોલું તમને એમ ન થવું જોઈએ કે હું મારા ઘરની વાત કરું છું. આ જે ભાગવતમાં છે એઝ ઇટ ઇઝ હું ખાલી ગુજરાતી કરું છું તમારી સામે, આપણી ભાષામાં. શાલકો બુદ્ધિદાયક, અને જો હાળાની બુદ્ધિ લેવાય. અને આમ તમે જોવો ને તો જો આ સ્ત્રીઓ કઈ એમ કરવું, આ પરંપરા ભગવાનથી જ આવી છે. લક્ષ્મીજી કે આવડાવું પડે, થાય છે ને. એક વાર દ્વારકામાં સત્યભામાએ કીધું મારે પારીજાતનું ફૂલ જોતો, વ્યાય મળે નહીં, એ મળે સ્વર્ગમાં. અને ભગવાન ઉપડ્યા, ઇન્દ્રની હારે યુદ્ધ કરીને ફૂલ લાવી દીધું, બોલો એક ફૂલ હાટું થઈને યુદ્ધ થઈ ગયું. ભગવાન આ કરતા હોય તો આપણે કરવી, આમાં કઈ આપણે શરમાવા જેવું નથી તમતર, આ પરંપરા ત્યાંથી જ આવી છે. અને હાળા પાણીથી બુદ્ધિ લેવી, હવે તમે સમજો કે કૃષ્ણ જે છે એ અર્જુન ના શું થાય? હાળા થાય. કૃષ્ણ અર્જુન ના હાળા, કારણ કે એ સુભદ્રાજીના વિવાહ થયા છે ને અર્જુનારે. તો અર્જુન ના અને સુભદ્રા અને સુભદ્રાના ભાઈ એટલે કૃષ્ણ અર્જુન ના હાળા થાય. તો સૌથી પહેલી બુદ્ધિ ગીતાનું જ્ઞાન આપીને અર્જુને જ લીધી હતી એના હાળા પાસેથી. કૃષ્ણ એના હાળા છે ને, તો કૃષ્ણ પાસેથી પહેલું જ્ઞાન અર્જુને આ પરંપરા હાલી આવે. પણ એ હાળા, એ મુરલી વાળા, એ કઈક અલગ હાળા છે. આપણા જેવા હોય મોઢા જોવા ગમે નહીં એવા નથી. તો ત્રિભંગ લલિત શ્યામ સુંદર સ્વરૂપ છે અને એની સલાહ અર્જુને લીધી. એટલે હાળાની સલાહ લેવાય, પણ જો એ લેવા જેવા યોગ્ય હોય તો. શાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયણો લોભા દંપતી નામ છે કલકદમ. લોકો કન્યાઓને વેચી અને પોતાનું જીવન ચલાવે છે. આશ્રમાયવને રુદ્દાસ તીર્થાની સરિતાસ તથા આશ્રમો પવિત્ર તીર્થો ઉપર જે યવન લોકો છે યવનોનો અધિકાર થઈ ગયો છે. દેવતા યત નાયત્ર દુષ્ટાની ભૂરીશ ન યોગી ન સિદ્ધો. કોઈ યોગી રહ્યા નથી, કોઈ સિદ્ધ નથી, ન જ્ઞાની સત્ક્રિયો નર અને સારા કર્મ કરવાળો કોઈ વ્યક્તિ આ પૃથ્વી ઉપર મને દેખાતો નથી. કલી દાવા નલે નાદ્ય સાધનમ ભસ્મતામ ગતમ. અને આ કળિયુગે પ્રત્યેક સાધનોને બાળીને ભસ્મ કરી નાખ્યા છે. કેટ અટ્ટશુલા જનપદા શિવશુલા દ્વિજાતય. અને બ્રાહ્મણો પૈસા લઈ અને વેદોને વેચવા માંડ્યા છે. જે તો તમારી નજર સામે દેખાઈ રહ્યું છે, આની ઉપર વ્યાખ્યા કરવાની મારે જરૂર નથી. કોઈ પણ બ્રાહ્મણને તમે પકડીને લાવો, દક્ષિણા આપો તો ઠીક છે, નહીતર કાંઈ નહીં. અને બ્રાહ્મણોનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ. બ્રાહ્મણ બહુ પૂજનીય છે. પણ કળિયુગનું વર્ણન શ્રી નારદ મુનિ લખે કે વેદ વેચી રહ્યા છે પૈસા લઈ. કોઈ પણ વિદ્યા શીખવી હોય નાનું એવું કર્મકાંડ, દક્ષિણા મૂકો થાય નગર ન થાય. અને 500 રૂપિયા વધારે મૂકો જલ્દી યજ્ઞ પૂરો થાય. એનથી વધારે જલ્દી કરવો હોય તો પછી લાલ નોટ મૂકો તો પૂરો થાય. તમે પેલા જાઓ બ્રાહ્મણ પાસે, કયો અમારે માગસર મહિના મુહૂર્ત જોતું છે, છોકરાને લગ્ન કરવાના, છોકરાને બહાર જવું છે, માગસરમાં કરવા જ પડે એમ છે. બ્રાહ્મણ કે મુહૂર્ત છે જ નહીં, 1000 ની નોટ નાખો એટલે તરત આવે. આ ગ્રહોન તારાઓ શું એના બાપના છે બધા, તરતમાં ઈ મુહૂર્ત કાઢી દે ને ઘડીકમાં નીકળી જાય. સ્પષ્ટ લખ્યું છે અટ્ટશુલા જનપદા શિવશુલા દ્વિજાતય. વિદ્યાઓને વેચવાનું કાર્ય જે કરે એને બ્રાહ્મણ નો કહેવાય. બ્રાહ્મણની વ્યાખ્યા આપતા ભાગવત કહે છે બ્રહ્મ જાનાતી બ્રાહ્મણ. બ્રાહ્મણોના ગુણ જેનામાં હોય, બ્રાહ્મણોનું આચરણ જેનામાં હોય અને બ્રહ્મને જાણવાની ક્ષમતા જેનામાં હોય એને બ્રાહ્મણ કહેવામાં આવે છે. ખાલી ખંભે ચાદરો નાખી અને ધોતીને કુર્તા 200 રૂપિયાની જોડી પહેરી લેવાથી બ્રાહ્મણ નો થાય. હે પ્રભુપાદજી કહેતા ઇસ્કોન મેં શું કામ બનાવ્યું છે, કારણ કે આ સંસારમાંથી બ્રાહ્મણો નષ્ટ થઈ ગયા છે. એટલે એ બ્રાહ્મણોની ઉત્પત્તિ કરવા માટે શિલ પ્રભુપાદજી કહે છે મેં ઇસ્કોન બનાવ્યું છે, જેમાં કોઈ પણ જાત કોઈ પણ વર્ણના વ્યક્તિને બ્રાહ્મણ દીક્ષા આપી અને એને શુદ્ધ બ્રાહ્મણ બનાવવામાં આવે છે. આ કાર્ય ઇસ્કોન કરી રહ્યું છે દુનિયામાં. કારણ લખ્યું છે બ્રાહ્મણોએ જુગારનો રમવો જોઈએ, બ્રાહ્મણોને નશો નો હોવો જોઈએ. અમારે સુરતમાં કથા હતી, હવે ઇસ્કોનમાં નશાવાળા બ્રાહ્મણ નો હાલે. પછી આ લોકોને કીધું કે ભાઈ બ્રાહ્મણ એમાં નશાવાળો નહીં હાલે, જે વ્યસન ન હોય લાવો. ભાગવત વ્યાસપીઠ ઉપર બેસીને સત્ય વાત તમને કહું છું, આખા સુરતમાં એક બ્રાહ્મણ ન મળ્યો જેની અંદર વ્યસન ન હોય. અને અમારે ત્યાં બાજુમાં પાંડેસરા છે, ત્યાંથી બ્રાહ્મણને લાવવો પડ્યો સાયકલ ઉપર. આવ્યો બિચારો ઠેઠ પાંડેસરા 25 કિલોમીટર થી. અરે માધવ પ્રભુએ કીધું આ કેમ સાયકલ? મેં કીધું વ્યસન ન હોય ને સાયકલ જ હોય, સમજ્યા? કારણ કે ઓલા તો પૈસા લઈ લઈને ગાડીઓ લઈને માંડ્યા ફરવા. બ્રાહ્મણના અધિકાર, બ્રાહ્મણના તત્વને ભાગવતની અંદર સ્પષ્ટ રૂપમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. પણ કળિયુગના પ્રભાવમાં એ બ્રાહ્મણત્વ નષ્ટ થઈ ગયું છે. અને હશે કોઈ સારા સારા બ્રાહ્મણો, તો એવા બ્રાહ્મણો બહુ ઓછા વધ્યા છે. અને કહે છે કામિન્ય કેશ સુલિન્ય સંભવિત કલાવિહ. અને સ્ત્રીઓ જે છે એ વેશ્યાવૃત્તિથી પોતાનો જીવન નિર્વાહ કરે છે. હવે આ શબ્દ સમજવો બહુ અઘરો છે અને આની ઉપર કદાચ હું વ્યાખ્યા કરીશ તો સમય નથી આપણી પાસે. એટલે સમજો ઇન શોર્ટમાં કે સ્ત્રીઓ જે છે એની વેશ્યાવૃત્તિ શું છે. સ્ત્રીઓ માટે નિયમ છે મનથી તે ક્યારેય પોતાના પતિ સિવાય બીજા પુરુષનો વિચાર ન કરવો જોઈએ, ક્યારેય બીજા પુરુષને જોવા ન જોઈએ. પણ આપણે ટીવી સામે સામે, અને હવે તો લોકો ઘર જ એવા બનાવે ટીવીનું રસોડાનું સેટિંગ હોય, કારણ કે હવે હોલ ને કિચન વચ્ચે દિવાલ નીકળી ગઈ, બિલ્ડરો હોય ને એને ખબર છે. વચ્ચે દિવાલ નો એટલે હું રસોડામાં સીધું દેખાય, અને હવે ઓલા ટીવી વાળા સ્ટેન્ડ આપ્યા, આણે પાઈ ફરે ને આણે પાઈ ફરે, બોલો આવડા જેણપા આટા મારે એણપા ટીવી ફરે. એ રાત દિવસ ચરિત્રહીન લોકોના દ્રશ્ય જે જોતા હોય એ સ્ત્રીઓમાં શું હોય, કારણ કે એ જ કામનાના દ્રશ્યો, એ જ કામ વિકારના ચિત્રો જે જોતા રહે છે, એની કામના નહીં વધે તો બીજું શું થશે. અને આવી સ્ત્રીઓ અત નવા વિચાર પોતાના મનમાં લાવે, એ ખરાબ વિચાર એ જ સ્ત્રીઓની વેશ્યાવૃત્તિ છે. આવું નારદ મુનિ અહીંયા લખી રહ્યા છે અને કહે છે કે એવમ પશ્યન કલેર દોષાન પર્યટન નવ અવનિહમ યામુનમ તટમ આપનો યત્ર લીલા હરેરભૂત. નારદ મુનિ કે આટલા દોષ દેખાણા એટલે હું ત્યાંથી ભાગ્યો અને યમુનાના તટ ઉપર ઈ બ્રજ વૃંદાવનમાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓ થઈ છે એ વૃંદાવનમાં આવ્યો. પણ વૃંદાવનમાં આવી મેં એક અદભુત દ્રશ્ય જોયું. શું? તો યમુનાના તટ ઉપર એક સ્ત્રી બેઠી છે, એની પાસે બે પુરુષો સૂતા છે અને આજુબાજુમાં હજારો સ્ત્રીઓ એને સેવામાં લાગી છે. નારદ મુનિ કે મેં મારું કીર્તન બંધ કર્યું અને હું આકાશના માર્ગે ઉભો હતો અને એ સ્ત્રીની નજર નારદ મુનિ ઉપર પડી અને નારદ મુનિને જેવા જોયા એટલે તરત કીધું, બહુ બહુ સાધુ ક્ષણમ તિષ્ઠમ મત ચિંતા આપી નાશય, હે સાધુ તમે અહીં ઘડીક ઉભા રહ્યો. કેમ ઉભા રહ્યો? અને મત ચિંતા અપી નાશય, મારી ચિંતાનું સમાધાન કરો. નારદ મુનિ કે હું શું સમાધાન કરું? ત્યારે કહે છે, નહીં દર્શનમ તવ લોકસ્ય, હે નારદ મુનિ તમારી જેવા સાધુઓનું જે દર્શન છે એ સર્વથા અઘહરમ પાપમ, એ તો આ સંસારના બધા પાપને નષ્ટ કરી દે છે. બહુધા તવ વાક્ય ન, અરે નારદ મુનિ તમે આકાશમાં ઉભા ઉભા બોલો છો, અહીંયા મને શાંતિ પ્રાપ્ત થઈ રહી છે, મારું દુઃખ દૂર થઈ રહ્યું છે. યદા ભાગ્યમ ભવેદ ભૂરી ભવતો દર્શનમ તદા. હે નારદજી, તમારી જેવા સાધુઓનું દર્શન જો બહુ ભાગ્ય હોય, હજારો હજારો જન્મ સુધી અનેક નદીઓમાં સ્નાન કર્યું હોય, હજારો હજારો જન્મ સુધી દાન કર્યું હોય, હજારો હજારો વર્ષો સુધી તપસ્યા કરી હોય, અને આ બધું જે વ્યક્તિ કરી લે ત્યારે તમારી જેવા સાધુના દર્શન થાય છે. જો ભગવાનના ભક્તોનું દર્શન કેટલું દુર્લભ છે, અને ક્યારેક કદાચ મળી જાય તો આપણે લાભ લઈ નથી શકતા. ત્યારે એ સ્ત્રીના વચન સાંભળી અને નારદ મુનિ નીચે ઉતર્યા અને નીચે ઉતરી અને એને પૂછ્યું, હે દેવી તમે કોણ છો, મને બતાવો તમારું નામ શું, અને આજે બે પુરુષો સૂતા છે એ તમારા શું થાય, અને તમારી પાસે આજે હજારો સ્ત્રીઓ સેવામાં ઊભી છે એ કોણ છે. કથમ મમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ, તમે તમારા દુઃખનું કારણ મને બતાવો. તો એ યુવતી જે છે એ નારદ મુનિના પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપે છે. શું કહે છે કે તમે કોણ છો? ત્યારે કહે છે કે અહમ ભક્તિર ઇતિ ખ્યાતા, હે નારદજી મારું નામ ભક્તિ છે અને આ જે બે પુરુષો છે એ મારા પુત્ર છે જ્ઞાન અને વૈરાગ્ય, અને મારી પાછળ આ જે દેવીઓ ઉભી છે એ ગંગા યમુના સરસ્વતી આ બધી નદીઓ છે જે મારી સેવામાં અહીંયા ઉપસ્થિત છે, અને મારા દુઃખનું કારણ, અંતિમ પ્રશ્નનો જવાબ, મારા દુઃખનું કારણ એ છે કે નારદજી તમે સાંભળ્યું હશે મારી કથા, આમ તો બધે પ્રસિદ્ધ છે છતાં સાંભળો, ભલે તમે જાણતા હો છતાં હું તમને મારા દુઃખનું કારણ બતાવું, મારી જે ચિંતા છે એ બતાવું છું, તમે સાંભળો. ત્યારે સુત ગોસ્વામી કહે છે કે ભક્તિએ જ્યારે પોતાના દુઃખોનું વર્ણન કર્યું, પોતાની કથા બતાવી, કહે છે ઉત્પન્ના દ્રવિડે સાહમ, હે નારદ મુનિ દ્રવિડ દેશ બંગાળ, આજનું પશ્ચિમ બંગાળ, દ્રવિડ દેશમાં મારો જન્મ થયો, દ્રવિડે ઉત્પન્ના સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા, અને હું મોટી થઈ કર્ણાટકમાં. મોટી થવાનો અર્થ છે કે કર્ણાટકમાં લોકોએ મને અપનાવી, બધા લોકો ભક્તિ કરવા લાગ્યા, કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ અને ત્યાંથી હું આગળ વધી ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે, અને પછી હું મહારાષ્ટ્રમાં આવી તો ત્યાં ક્યાંક ક્યાંક મારો આદર થયો, કોઈક કોઈક લોકોએ મને સ્વીકાર કર્યો અને કોઈ કોઈ લોકોએ મને છોડી દીધી, અને ગુર્જરે જીર્ણતામ ગતા, અને હું ગુજરાતમાં આવી અને ત્યાં હું ભાંગીને ભૂખો થઈ ગઈ, અને જીર્ણતા આવી ગઈ મારામાં. ગુજરાતમાં ભક્તિ ભાંગી ગઈ એનો અર્થ શું છે જાણો છો? ગુજરાતમાં ભક્તિ ભાંગી ગઈ શું કામ? કારણ કે લોકોએ સ્વીકાર ન કર્યો, ભક્તિને કોઈએ ન સ્વીકાર કરી. ગુજરાતની અંદર હું કહેતો સવારે જ્ઞાન બહુ, ભાવ ખરું, સોરી ભાવ અને શ્રદ્ધા ઘણી, પણ જ્ઞાન નો અભાવ. કોઈને ખબર પડી નહીં શું કરવું જોઈએ. અનેક પ્રકારના પાખંડ થયા અને અનેક પાખંડીઓ, તમે જુઓ જેટલા સંપ્રદાય ગુજરાતમાં છે એટલા બીજે ક્યાંય નથી, જેટલા ભગવાન ગુજરાતમાં છે એટલા બીજે ક્યાંય નથી. આપણે કેવી યુપી અને બિહાર પછાત રાજ્ય છે. યુપી અને બિહારમાં પૈસા ભલે ન હોય, પણ યુપી અને બિહારમાં કોઈ પાખંડી જન પોતાની વાત કરે તો એની વાત કોઈ સાંભળે નહીં. શું કામ? તરત પૂછે ગીતા અને ભાગવત થી પ્રમાણ છે તો વાત કરો, નહીં અહીંથી નીકળો. અને એવા જે ભાગીને આવ્યા ત્યાંથી, એનું ગુજરાતમાં હાલ્યું હે, અહીંયા આવીને બાપુ આવ્યા, બાપુ આવ્યા, આખું ગામ વાહે તોડે. પછી બાપુને એકાદ નાની એવી ઝૂંપડી બનાવી દે ને કે બાપુ તમે અહીંયા રહ્યો. બાપુ કે બેટા એક ટીવી ચાહીએ. એટલે બાપુ તું ભજન કરવા આવ્યો છો, ટીવી જોવા આવ્યો છે? પછી કે બેટા ઘૂમ ના પડતા હે તો મોટરસાયકલ ચાહીએ. ગામ વાળા બે પાંચ ભેગા થઈને લુના લઈ દે, એક ગામ થી બીજા ગામ ને, બીજા ગામ થી ત્રીજા ગામ. પછી કે બાપુ કુછ બતાઈએ, પ્રવચન કીજીએ થોડા. નહીં બચ્ચા અમારા તો મૌન વ્રત હે. શું મૌન? આવડતું નથી કઈ, એમ ફાટને મોઢામાં. અને ઈ આવા બાપુ ને ઈ બાવાઓએ જે ગુજરાતની અંદર આ ધર્મના નામે જે ધતિંગ ચાલુ કર્યા છે, 10 જણા બાપુ પાસે આવે સે બધાને, બેટા તેરા કલ્યાણ હો જાયગા, તેરા કલ્યાણ ને, એમાં એકનું થઈ જાય એટલે ઓલા 9 રિજેક્ટ, એકનું થઈ જાય એ રહી જાય. પછી એક છે ને બીજા 10 ને કે જો આપણું થઈ ગયું, તારું થવાનું હતું એટલે તારા કર્મના બળે થયું છે. હવે બાપુ બીજાને કલ્યાણ કરે થી પોતાનું ન કરી શકે હે? તો બાપુ હું કામ ટીવી કોકનું લેવા જાય છે? તકલીફ છે ને? અને આમાં જ આખું ગુજરાત પડ્યું છે. ચમત્કાર થોડો એવો કોઈ બતાવી દે, કોક હાથમાં સોનું કાઢે ને, કોક જટામાં જ પૈસા કાઢે ને, કોક આમથી કાઢે ને, આ ભગવાન છે. બસ લોકોને એક ચમત્કારની જરૂર છે ખાલી, ચમત્કાર ત્યાં નમસ્કાર, આખું ગામ દોડ્યા કરે છે. તત્વ કઈ ખબર નહીં, સિદ્ધાંત કઈ ખબર નહીં, જ્ઞાન કઈ ખબર નથી, કોને માનવા જોઈએ, કોની ભક્તિ કરવી જોઈએ કઈ ખબર નહીં. બસ એકે કર્યું એટલે બીજો, બીજાએ કર્યું એટલે ત્રીજો. ગુજરાતીમાં કે ને ગાડરિયો પ્રવાહ, એકની એક ઘેંટો કૂવામાં જાય ને પછી બીજું જાય ને ત્રીજું નાખવું, બધા ઘેંટા પડે કૂવામાં. એમ એક પાખંડમાં ગયો ને એને વાંહે બીજો. અને ગુજરાત વાળા શું જોવે ખબર? આ બાપુ પાસે ગયો પછી આ પૈસા વાળો થઈ ગયો એટલે આપણે ત્યાં જ જવાય. અને પછી આખું જીવન વાટ જોતો રહે, હું ક્યારે થાય, ક્યારે થાય, ત્યાં ઉકલી જાય. કાં બાપુ ઉકલી જાય ને કાં વયો જાય, કામ પતે. અને આમ જ હાલ્યું છે. એટલે અહીંયા કહેવામાં આવી રહ્યું છે ભાગવત ની અંદર, ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતની અંદર ભક્તિને ભાંગીને ભૂકો કરી નાખી. એ આપણે જ આવા પાખંડીઓનો આશ્રય લઈ લઈ અને ભક્તિને ગુજરાતની બહાર કરી દીધી. ભક્તિએ કીધું જયારે મારી જીર્ણ અવસ્થા આવી ત્યારે એ સ્થાનને છોડી અને હું સીધી વૃંદાવન વહી ગઈ. વૃંદાવનમાં ગઈ તો ભગવાનના ધામના પ્રભાવથી હું પાછી યુવાન થઈ ગઈ. પણ હે નારદજી, બન્યું એવું, હું યુવાન થઈ પણ મારા જે પુત્રો છે એ બે વૃદ્ધ રહી ગયા, એની યુવાની પાછી ન આવી. મારા દુઃખનું કારણ આ છે કે હું યુવાન થઈ ગઈ પણ મારા પુત્ર બે દુઃખી થઈ ગયા છે. ત્યારે નારદજી પોતાની જ્ઞાન દ્રષ્ટિથી જોઈ અને કહે છે કે હે ભક્તિ, તારા દુઃખનું કારણ મેં જાણી લીધું. શું છે? તું વૃંદાવનમાં આવી, આ તો ભગવાનના ભક્તોનો સમૂહ છે, ભગવાનનો ભક્તનો સમાજ છે, એટલે તું યુવાન થઈ ગઈ પણ તારા જે પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય છે વૃંદાવનમાં, એનું કોઈ ગરાગ નથી, એનો કોઈ ચાહક નથી. કારણ કે વૃંદાવનમાં બધા ભગવાનના પ્રેમી ભક્તો રહે છે. જ્ઞાન અને વૈરાગ્ય યમુનાના તટ ઉપર પડ્યા છે. નારદ મુનિએ સમાધિમાં જોયું અને નારદ મુનિએ બતાવ્યું કે કળિયુગના કારણે આવું થયું છે. ત્યારે ભક્તિ મહારાણી 3 પ્રશ્ન કરે, કહે છે કે હે નારદજી બતાવો કે કળિયુગના કારણે જો આ થયું હોય તો પરીક્ષિતે કળિયુગને અહીં શું કામ આવવા દીધો? પહેલો પ્રશ્ન. બીજો કે ઈ કળિયુગના આવવાથી બધો સાર ક્યાં વયો ગયો? અને ત્રીજો જે આપણા બધાનો પ્રશ્ન છે કે આટલો બધો અધર્મ સાક્ષાત ભગવાન જોઈ રહ્યા છે છતાં ભગવાન આને સહન કેમ કરે છે? જો ભક્તિના પ્રશ્ન બહુ સમજવા જેવા છે. ત્યારે નારદ મુનિ કહે છે હે બાળા, હે ભક્તિ, તે પૂછ્યું છે તો હું તને બતાવું છું, સાંભળ. પ્રથમ પ્રશ્ન કહે છે કે જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ આ સંસારને છોડીને ગયા એ જ સમયે આ સંસારના બધા પદાર્થમાંથી સાર નીકળી ગયો. અને પરીક્ષિતે કળિયુગને શું કામ રહેવા દીધો જાણો છો? પરીક્ષિત મહારાજ જયારે દિગ્વિજય કરવા માટે નીકળ્યા અને રસ્તામાં જોયું કે કળિયુગ એક ગાય અને બળદને મારી રહ્યો છે, અને એ સમયે પરીક્ષિત મહારાજે તલવાર કાઢી, જવો પહેલાના શાસકો, પરીક્ષિત મહારાજ કળિયુગને મારવાની ક્ષમતા રાખતા હતા અને કળિયુગ શરણમાં આવી ગયો. પરીક્ષિત મહારાજ કૃપા કરી અને મને રહેવા દો. પરીક્ષિત કે શું કામ? ત્યારે કળિયુગે કીધું, મારી અંદર અનેક દોષ પણ એક ગુણ, કોઈ પણ વ્યક્તિ ભગવાનના ધામમાં જવા ચાહે, સતયુગમાં ધ્યાન કરવું પડે, ત્રેતાયુગમાં યજ્ઞો કરવા પડે, અશ્વમેઘ જેવા સવારે સાંભળ્યું તું, દ્વાપરની અંદર 52 વખત ભગવાનને ભોગ અર્ચા વિગ્રહની સેવા, પણ કહે છે યત ફલમ નાસ્તી તપસા, તપસ્યાથી જે ફળ નથી મળતું, ન યોગે ન સમાધિના, જે ફળ સમાધિથી નથી મળતું તત ફલમ લભ્ય તે સમ્યક કલો કેશવ કીર્તનાદ. કળિયુગમાં કાંઈ ન કરે, નહીં તપસ્યા, નહીં સમાધિ, નહીં ધ્યાન, નહીં યોગ, કોઈ વસ્તુ નહીં, કેવળ ભગવાનના નામનું કીર્તન જે વ્યક્તિ કરે, કલો કેશવ કીર્તનાદ. જુઓ કોનું કીર્તન કરવાનું કહી રહ્યા છે, આ સમજવું જોઈએ. તમને એટલું જ સંસ્કૃત સમજમાં આવતું હશે કે કેશવ કીર્તનાથનો અર્થ થાય કૃષ્ણનું, સમજાય છે ને? આ ભાગવત કહે છે કલો કેશવ કીર્તનાદ. કળિયુગમાં જો કોઈ વ્યક્તિ ભગવાનને પામવા ચાહે તો એ મારા રાજ્યમાં ખાલી ભગવાનનું નામ લઈ લે, એને ભગવાનનું ધામ પ્રાપ્ત થઈ જાય. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા,
હરે રામ, હરે રામ, રામ રામ હરે.
અને આવી રીતે સારહીન હોવા છતાં, કોઈ સાર નહીં કળિયુગમાં, પણ એક જ સાર, તો જુઓ ભક્તિ કરવા વાળા માટે આ સોનાનો યુગ છે કળિયુગ. ખાલી ભગવાનનું નામ જપો અને વૈકુંઠ જાઓ, સ્કીમ છે. વડાફોનમાં આવે ને, ના ઈ તો બહુ મોંઘો છે. એટલે નીકળ્યા છે ને હમણાં બીજા બધા નવી નવી કંપની વાળા, 30 માં 50 માં 50 હોન એવા. આ કળિયુગની સ્કીમ છે. સતયુગમાં લોકો ધ્યાન કરીને તૂટી ગયા લાખો વર્ષ, 60,000 વર્ષનું ધ્યાન, એક મેનકા આવીને વિશ્વામિત્રની બધી તપસ્યા ફેલ. ત્રેતાયુગમાં યજ્ઞોના ઈ ધુમાડાથી મરી ગયા બધા અશ્વમેઘ યજ્ઞો કરીને, છતાં ભગવાન મળે કે નિશ્ચિત નહીં, પણ કળિયુગની અંદર કેવળ ભગવાનનું નામ અને ભગવાન અહીંયા આવે એના હજારો પ્રમાણ. અને બહાર જવાની જરૂર જ નથી, આપણું જ ગુજરાત, મહેતા નરસિંહ, બાજુમાં મારવાડ મીરાબાઈ, હેઠે મહારાષ્ટ્રમાં સંત તુકારામ, એકનાથ, જોઈ લો આખા ભારત વર્ષની અંદર. અને આ બધાએ નથી યજ્ઞ કર્યા, નથી તપ કર્યું, નથી ધ્યાન કર્યું, કેવલ ભગવાનના નામનું કીર્તન. ને એ કીર્તનના કારણે એના મનુષ્ય દેહને સફળ કર્યો, હેને, જેનું મૂલ્ય બહુ મોંઘું છે. કહે છે ને આ શાસ્ત્રમાં તમે વાંચ્યું છે કે મનુષ્ય જીવન બહુ મોંઘું છે. પ્રહલાદ મહારાજ ભાગવતમાં કહે છે માનુષ્યમ દુર્લભમ જન્મ. આ દુર્લભ છે, શું કામ? કારણ કે વારે વારે મળતો નથી. એક વાર મળી ગયો તો મળ્યો, અને જો પછી વારામાંથી વહી ગયા તો બીજી વાર આનો વારો આવવો બહુ મુશ્કેલ છે. અને એટલે જ એક બહુ મહાન સંત કવિ આપણા જ ગુજરાતના છે, દાસ સતાર, તાના ભજનમાં બહુ સુંદર વાત લખે. આજ મનુષ્ય દેહની કિંમત સમજાવે છે કે મનુષ્ય દેહ કેવું કિંમતી છે અને એનો શું ઉપયોગ કરવો જોઈએ. તો કહે છે
મોંઘો મનુષ્ય દેહ ફરી રે ફરીને નહીં મળે વાર મવાર ભાઈ તું ભજી લેને કીર્તાર મનુષ્ય ફરી રે ફરીને નહીં મળવાર મવાર ભાઈ તો ભજી લેને કીર્તાર ભાઈ તું ભજી લેને કીર્તાર મોંઘો મનુષ્ય દે ફરી રે ફરીને નહીં મળવાર મવાર ભાઈ તું ભજી લેને કીર્તાર ભાઈ તું
પદ મોકળો કરીએ તો
ભાઈ તું ભજી લે ને કીર્તાર
ભાઈ તું ભજી લે ને કીર્તાર
દાસકાર કહે છે મોંઘું છે મનુષ્ય જીવન ને આવો મોંઘો મનુષ્ય દેહ ભગવાનનું ભજન ભગવાનના કથા કીર્તન માટે પ્રાપ્ત થયો છે એટલે
જૂઠી કાયા જૂઠી માયા જૂઠો કુટુંબ પરિવાર
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 રાજા ગોપી ચંદ અને ભરથરી રાજા ગોપી ચંદ અને ભરથરી
રાજા ગોપી ચંદ અને ભરથરી
છોડી ગયા ઘર બાર ભાઈ તું ભજી લે ને કીર્તાર
ભાઈ તું ભજી લે ને
સતાર કહે છે જૂઠી કાયા કાયા આ શરીરને કહેવામાં આવે છે કારણ કનો અર્થ છે બ્રહ્મા અને યા એટલે જેનાથી ઉત્પન્ન થયું બ્રહ્મા દ્વારા જેટલા શરીર પ્રગટ થયા એ બધાને કાયા કહેવામાં આવે છે અને એ જૂઠી જૂઠી માને હંમેશા માટે રહેવાની નથી જૂઠી માયા માયાના સ્વરૂપને તમે શ્રવણ કર્યું અને જૂઠો કુટુંબ પરિવાર આ કુટુંબ અને પરિવાર એ હંમેશા માટે રહેતું નથી અને ઉદાહરણ આપે છે કે આ બધું જૂઠું હતું એટલે 92 લાખ માળવાના જે ધણીઓ હતા રાજા ગોપીચંદ ભરથરી આ લોકો પોતાના રાજ્યને છોડી પોતાના ઘરબારને છોડી અને ભગવાનની ભક્તિમાં લાગ્યા તો આપણે ઘર છોડવાની જરૂર નથી બસ ઘરની ખાલી આસક્તિ છોડી દો કળિયુગમાં આટલું જ કાફી છે અને એ આસક્તિ છોડવા માટે અનર્થ છોડવા જરૂરી ત્યારે આગળની પંક્તિમાં કહે છે
કામ ક્રોધ મદ લોભ મોહ કામ ક્રોધ મદ લોભ મોહમાં જ્ઞાને નથી જુઓ સાર
કામ ક્રોધ મદ મોહ મોહમાં જુઓ નથી
આ અવસર જો ચૂકી ગયા તો
અવસર જો ચૂકી ગયા તો
આ અવસર જો ચૂકી ગયા તો
અવસર જો ચૂકી ગયા તો
ખાશો જમના માર ભાઈ તું ભજી લે ને કીર્તાર
ભાઈ તો ભજી લે ને કીર્તાર
બહુ સુંદર વાત સિદ્ધાંતને એક પંક્તિમાં સમજાવી રહ્યા છે અનર્થની અંદર કોઈ સાર નથી અને સાર તત્વ જો ન જાણ્યા ને અવસર ચુકાઈ ગયો, આ મનુષ્ય જીવન વયું ગયું, તો ફરી ના ક્યારે મળે એનું કોઈ નિશ્ચિત છે નહીં. કદાચ નરકમાં જવું પડે, સ્વર્ગમાં જવું પડે, અને આ બધી જગ્યાએ દુઃખ પ્રાપ્ત કરવું પડે. અને આમાં જો આપણને સમજ ન પડતી હોય તો આગળની પંક્તિમાં કહે છે,
લાખો ગયા ને તું પણ જવાનો, મૂરખ મન માં વિચાર.
લાખો ગયા ને તું પણ જવાનો, મૂરખ મન માં વિચાર.
દાસ સતાર કહે છે, આપણી જ વચ્ચેથી લાખો વયા ગયા છે, આમાંથી ઘણા વયા ગયા. એટલે જો હજી આ દેખાતું ન હોય, કે છે
સાચું કહું છું છતાં જૂઠું મને છે,
સાચું કહું છું છતાં જૂઠું મને છે,
સાચું કહું છું છતાં જૂઠું મને છે,
સાચું કહું છું છતાં જૂઠું મને છે.
દાસ સતાર કે મારું બોલેલું જો સાચું ન લાગતું હોય તો કહે છે,
તારા મોવા કુટુંબ સંભાર ભાઈ, તું ભજી લે ને કીર્તાર,
ભાઈ તું ભજી લે કીર્તાર.
આ બધી વાતમાં જો આપણને વિશ્વાસમાં વહેતો હોય, સત્ય ન લાગતું હોય, તો દાસ સતાર કહે છે, બહાર જવાની જરૂર નથી. તમારા જ બાપ દાદાઓને જોઈ લો, જે કાળના પ્રભાવમાં ક્યાંય ખોવાઈ ગયા છે, આજ કોઈનો પત્તો નથી. પોતાના જ પરિવારમાં જોવો, આપણા દાદા નથી, એના દાદાય નથી, અને એના દાદાય નથી, બધા મરી ગયા છે. એટલે જો આ વાતો બધી ખોટી લાગતી હોય તો આપણા જ પરિવારમાં નજર કરો, બહાર જવાની જરૂર નથી. અને સજ્જન વ્યક્તિ હોય શું કરે,
સત્ચલણ સદગુરુની સેવા, સજન નો શણગાર,
સજન નો શણગાર.
દાસ સતાર કહે કર જોડી,
દાસ સતાર કહે કર જોડી,
હરી ભજી ઉતરો પાર ભાઈ, તું ભજી લે ને કીર્તાર,
ભાઈ તું ભજી લે કીર્તાર,
ભાઈ તું ભજી લે ને કીર્તાર,
ભાઈ તું.
બહુ સુંદર ગુજરાતના કવિઓની પંક્તિઓ છે. અને જો આવા અનેક ભક્તો, અનેક કવિઓ ગુજરાતમાં થયા, જેમણે બહુ નાની નાની વાતનો સાર આપી, બહુ સંક્ષિપ્ત ભાષામાં ભજનોના રૂપમાં શાસ્ત્રના એ સારને પ્રકટ કરી દીધો છે. પણ કોઈ સંક્ષિપ્તમાં સાર આપે, કોઈ વિસ્તારથી સાર આપે, પણ સંક્ષિપ્ત હોય કે વિસ્તાર, શ્રદ્ધા જો ન હોય ને તો એનો કોઈ અર્થ નથી. જીવનમાં જો ગ્રહણ ન થતું હોય તો એનો કોઈ અર્થ નથી. એટલે ભજનોમાં આનંદ આવે, ભજનોમાં મજા આવે, નાચવાની મજા આવે, પણ કે આ ભજનોના અર્થ જો સમજમાં ન આવે તો આનો કોઈ ઉપાય નથી. બહુ સુંદર તત્વ નારદ મુનિને કહી રહ્યા છે. નારદ મુનિ આ પોતાની વાત સનત કુમારોને બતાવી રહ્યા છે. અને નારદજીએ કીધું કે તમારા દુઃખનું કારણ આ કળિયુગ, કળિયુગને રહેવા દીધો છે. એનું કારણ કારણ આપતા કહે છે કે આજ કળિયુગ જેમાં ભગવાનના જવાથી બધો સાર નીકળી ગયો છે, અને હવે શું કરવું જોઈએ. ત્યારે નારદ મુનિ એક બહુ સુંદર ઇતિહાસ સંભળાવે કે ભગવાન જયારે આ પૃથ્વીને છોડીને જઈ રહ્યા હતા એ સમયે ઉદ્ધવજીએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તમે જો આ દારા ધામને છોડીને જાશો, ધર્મ ક શરણમ ગત, ધર્મ કોના શરણમાં જશે? ઉદ્ધવજીની વાત સાંભળી ભગવાન પોતે ઉદ્ધવજીના જોતા જોતા એ ભાગવત સમુદ્રની અંદર વિલીન થઈ ગયા, ભાગવતની અંદર ભગવાન સમાઈ ગયા. અને ભગવાને ભાગવતના મુખથી જ કીધું કે ઉદ્ધવ, કળિયુગની અંદર હું ભાગવતના સ્વરૂપમાં પૃથ્વી ઉપર વિદ્યમાન રહીશ. અને આવી રીતે જ્યારે ભગવાન ગયા તો નારદ મુનિ બહુ સુંદર વાત કહે છે, સાધુઓનો સ્વભાવ જોવો, કોઈમાં દોષ નથી જોતા. નારદ મુનિ કહે છે આ તો યુગનો સ્વભાવ છે, કળિયુગ છે એટલે આ બધું થઈ રહ્યું છે, અને ભગવાન નજીક છે છતાં બધું સહન કરી રહ્યા છે. કારણ એનું એક જ કારણ છે, ભક્તિ, કેવલ કળિયુગ. ત્યારે ભક્તિએ કીધું, હે દેવર્ષિ, તમે ધન્ય છો, અને મારું સૌથી મોટું સૌભાગ્ય છે કે તમારા ઉપદેશથી ધ્રુવને ભગવાનની પ્રાપ્તિ થઈ, તમારા જ ઉપદેશથી પ્રહલાદને ભગવાનની પ્રાપ્તિ થઈ. તો હવે હું તમને નમસ્કાર કરું છું. ભક્તિ મહારાણી નમસ્કાર કરે છે અને કહે છે, નારદ, તમારા શરીરને છોડીને હું ક્યારેય નહીં જાઉં. ત્યારે નારદ મુનિ કહે છે, તમારે દુઃખી થવાની જરૂર નથી, કારણ કે તમે ભગવાનને બહુ પ્રિય છો, અને જ્યારે જ્યારે ભગવાન તમને બોલાવે અથવા તમારા થકી કોઈ વ્યક્તિ એના ઘરમાં બોલાવે ત્યાંય તમે પહોંચી જાઓ છો. અને તમારા બોલાવવાથી તો સાક્ષાત ભગવાન પોતાના ધામને છોડીને અહીંયા આવે છે ભક્તિ, અને તમે ભગવાનથી જ પ્રગટ થયા છો. ભક્તોનું પોષણ કરવાનો તમને આદેશ મળ્યો છે, મુક્તિ તમારી દાસી છે, આ જ્ઞાન અને વૈરાગ્ય તમારા પુત્રો છે, પણ પાખંડના કારણે મુક્તિ ભગવાનના ધામમાં વહી ગઈ. જ્યારે તમે બોલાવો ત્યારે તમારી સેવામાં અહીંયા હાજર થાય છે. પણ જોવો, તમને એક વાત કહું, નારદ મુનિ બહુ સુંદર સાર પ્રસ્તુત કરે, ભક્તિ કળિયુગ જેવો કોઈ યુગ નથી, કારણ કે કળિયુગમાં ભક્તિ બહુ સરળ છે, કેવલ ભગવાનનું નામ લેવાથી ભક્તિ થઈ જાય. અને એટલે નારદ મુનિ ભક્તિ મહારાણીને કહે છે ચેલેન્જ, કે કળિયુગની અંદર જો એક એક ઘરમાં તને સ્થાપિત ન કરું તો હું હરિનો દાસ નહીં. નારદ મુનિ કીધું, એક એક ઘર, એક એક વ્યક્તિના હૃદયમાં હું તને સ્થાપિત કરીશ. અને એ જ નારદજીની પરંપરામાં છે એસી ભક્તિ વેદાન સ્વામી શિલ પ્રભુપાદ, જેણે દુનિયા, દેશ, નગર, ગ્રામ બધી જગ્યાએ આ કૃષ્ણ ભાવનાનો પ્રચાર કરી આખા વિશ્વને કૃષ્ણ નામમાં નાચતું કરી દીધું છે. આપણી ભાષા મંજીરા કહેવાય ને, એ બે મંજીરા ખીચામાં નાખીને ગયા હતા અમેરિકા, અને એ જ એક ત્યાં એક બગીચો હતો, ગાર્ડનમાં બેહીની કરતાલ ખખડાવી, પણ એ કરતાલ જે વાગી છે પ્રભુપાદજીની, આખું વિશ્વ એમાં ઝૂમવા માંડ્યું. કાળા, ગોરા, ઊંચા, ઠીંગણા, ચીની, પંજાબી, નેપાળી, અમેરિકન, ઇંગ્લેન્ડ વાળા કોઈ પણ લોકો આજ જુઓ તમે, હરે કૃષ્ણ મહામંત્રના કીર્તનમાં નાચતા કરી દીધા પ્રભુપાદજીએ. કારણ ભક્તિ કરવા માટે કળિયુગ બહુ સુંદર યુગ છે. અને જુઓ, બધા ધર્મને દબાવી અને ભક્તિ વિષયક મહોત્સવો આ કળિયુગમાં આગળ થશે. આ કળિયુગમાં જે જીવો તમારાથી યુક્ત હશે એને પાપી હોવા છતાં ભગવાન પોતાના ધામમાં લઈ જશે. જોવો સુંદર વાત નારદજી કહે છે, માની લો કે આપણે ભક્તિ કરવાની ચાલુ કરી અને આપણે 100% કદાચ ન સુધર્યા, નારદજી કે તોય ભગવાનનું ધામ મળશે, કળિયુગ છે એટલે. બાકી બીજા યુગમાં 1% ખામી જો હોય ભગવાનનું ધામ ન મળે. અને કહે છે, જેના હૃદયમાં ભક્તિ મહારાણીનો તમારો નિવાસ, એને ભૂત, પ્રેત, પિશાચ, રાક્ષસ, દૈત્ય એને સ્પર્શય ન કરી શકે ક્યારેય, નારદ મુનિ કહે છે. અને ભક્તિ કરતા હોય અને એનામાં ક્યારેય ભૂત આવ્યું હોય સાંભળ્યું છે, અને દેવી દેવતા ના હોય એ ધૂણતા જ હોય ગમે ને, દેખાય છે ને સમાજમાં. અને બતાવો કૃષ્ણનો કોઈ ભક્ત કે કૃષ્ણની ભક્તિ કરી હોય અને માયા કે કળિયુગે એનો વાળ વાકો કર્યો હોય, એ કઈ નહીં. એટલા માટે ભગવાન કીધું છે કે તપ, વેદાધ્યયન, જ્ઞાન, કર્મ વગેરે કોઈ સાધનથી ભગવાન વશમાં થતા નથી. ભગવાનને જો વશ કરવા હોય તો માત્ર ને માત્ર એક જ રસ્તો છે, અને એ છે ભક્તિ. ભગવાનની ભક્તિથી જ ભગવાન વશમાં થાય છે. અને મનુષ્યને હજારો જન્મના પુણ્યના પ્રતાપે ભક્તિમાં અનુરાગ થાય અને જ્યારે વ્યક્તિને ભક્તિમાં અનુરાગ થાય ત્યારે ભક્તને ભગવાન પાસે જવું નથી પડતું, ભગવાન સાક્ષાત એ ભક્તની સામે ઉપસ્થિત થાય છે. બહુ સુંદર એક પયાર મહેતા નરસિંહે લખ્યું છે.
લક્ષ્મીજી અર્ધાંગના મારી પણ મારા ભક્તોની દાસી રે, અડસઠ તીરથ ભક્તોના ચરણે, કોટી ગંગા કોટી કાશી રે, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા અહર નિશયને ગાઉં રે, તપતી રથ વૈકુંઠ પર મૂકી ભગત બોલાવે ત્યાં હું જાઉં રે. લક્ષ્મીજી અરધાંગિની મારી મારા ભગતની દાસી રે.
બહુ સુંદર ભગવાન મહેતા નરસિંહના શબ્દ છે. ને ભગવાન કહે છે લક્ષ્મીજી મારી અર્ધાંગિની, મારી પત્ની હોવા છતાં એ મારા ભક્તોની નોકરાણી છે, દાસી છે. ભગવાન લક્ષ્મીજીને દાસી કહી રહ્યા છે. કોની? એના ભક્તોની દાસી છે. કે છે અડસઠ તીરથ, આપણી પાસે પૈસા ન હોય ને તીર્થ કરવા હોય ને, એક વૈષ્ણવના ચરણ પકડી લ્યો, અડસઠ તીરથનું ફળ એ વૈષ્ણવના ચરણોમાં પ્રાપ્ત થઈ જાય છે. ના ભગવાન કહી રહ્યા છે શું? પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારો પ્રાણ આપી દઉં જો મારા ભક્ત ઉપર કઈ આંચ આવે તો, મારા પ્રાણથી જો કોઈ મને પ્રિય હોય, એ બલરામજી નથી, એ ઉદ્ધવ નથી, એ અર્જુન નથી, પણ પ્રાણથી પ્રિય મને મારા ભક્ત, મને વૈષ્ણવ પ્રાણથી પ્રિય છે. કે છે તપ તપસ્યા તીરથ વૈકુંઠ આ બધાને તો હું બહુ પાછળ છોડી દઉં છું, યદિ મારો ભક્ત બોલાવે તો આ બધાને છોડી અને હું પેલા મારા ભક્તની મદદ કરું છું. ક્યાં? જોવો દ્રૌપદીના પ્રસંગ. બે હાથ ઉપર કરીને દ્રૌપદીએ કીધું, હે કેશવ હે ગોવિંદ દ્વારકાવાસી પાહી પાહી જગતપતે, ત્રણ વખત ભગવાનના નામ, અને કૃષ્ણ ત્યાં પહોંચે પેલા સાડી પહોંચી ગઈ. પ્રસંગ આપણે જાણીએ. દ્રૌપદી તો એક ભક્ત હતી, સ્ત્રી હતી. એક હાથીએ ભગવાનને પ્રાર્થના કરી, સુંડમાં કમળ લઈ, હે ગોવિંદ હે હરિ રક્ષણ કરો મારું. ભગવાન ગરુડ ઉપર બેસીને ત્યાં પ્રગટ થયા અને ગ્રહનું ડોકું કાપ્યું. જો એક પશુ જો શ્રદ્ધાથી ભગવાનને બોલાવે, ભગવાન એ બધાને છોડી વૈકુંઠ રૂકમણી પત્ની બધું છોડી એના ભક્તને બચાવવા માટે આવે છે. બહુ સુંદર વાત આમાં લખી રહ્યા છે. નારદ મુનિએ જ્યારે ભક્તિ મહારાણીને આ કીધું ત્યારે ભક્તિ મહારાણી કહે છે, નારદજી તમારી કૃપાથી મારું દુઃખ વયું ગયું, પણ મારા જે પુત્ર છે એ હજી એમનામ પડ્યા છે. ત્યારે શ્રી સુત ઉવાચ સુત ગોસ્વામી કહે છે કે નારદજીએ કીધું કે તમારા ભક્તોનું દુઃખ હું હમણાં દૂર કરી દઉં. કેમ? હમણાં એના કાનમાં વેદોના મંત્ર બોલીશ, ઉપનિષદોનો પાઠ કરીશ અને એના કારણે આનું દુઃખ દૂર થઈ જશે. બહુ પ્રયાસ કરવામાં આવ્યો, બહુ પ્રયાસ કર્યો. નારદ મુનિએ વેદના પાઠ કર્યા, ઉપનિષદના પાઠ કર્યા, અને લખ્યું છે કે ભગવદ્ ગીતાનો પાઠ કર્યો, પણ છતાં જ્ઞાન અને વૈરાગ્ય ઉભા ન થઈ શક્યા. થોડા ગલ્યાન પાછા સૂઈ ગયા. ત્યારે નારદજીને ચિંતા થઈ, ભગવાનના મુખેથી નીકળેલો ગ્રંથ ભગવદ્ ગીતાનો પાઠ કરવા છતાં આ જ્ઞાન વૈરાગ્ય ઉભા નથી થતા, શું કારણ છે? ને નારદ મુનિને ચિંતા થઈ. ત્યારે આકાશવાણી થઈ, નારદજી ચિંતા ન કરો, આનું દુઃખ દૂર થશે અને આનો ઉપાય તમને સાધુઓ બતાવશે. એવું સત્કર્મ કરો જે તમને સાધુઓએ બતાવ્યું હોય, અને એ સત્કર્મ કરવાથી આ જ્ઞાન અને વૈરાગ્યનું દુઃખ દૂર થશે, આ ભક્તિનું દુઃખ દૂર થશે. ત્યારે આકાશવાણી નારદ મુનિ સમજી ન શક્યા અને પૃથ્વી ઉપર જઈને બધાને પૂછવા લાગ્યા કે શું કરવું, આ કયું સત્કર્મ છે? બધા લોકો કહેવા માંડ્યા, નારદજી તમને નથી ખબર કયું સત્કર્મ છે, તો અમારી જેવા લોકોને શું ખબર હોય. નારદજીને થયું કે બદ્રિકાશ્રમમાં બહુ સાધુઓ રહે છે, હું બદ્રિકાશ્રમમાં વયો જાઉં. અને નારદ મુનિએ બદ્રિકાશ્રમની વાટ પકડી અને જો મનમાં હોવું જોઈએ, આ કથા નારદજી સનકાદિકોને સંભળાવી રહ્યા છે અને કીધું કે હું આ બદ્રિકાશ્રમ બાજુ આવતો હતો, હવે તમારો ભેટો થઈ ગયો અને તમારાથી મોટા સાધુ દુનિયામાં કોણ હોય તમે જ બતાવો, એ કયું સત્કર્મ છે, શું કરું હું જેના કારણે આ જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા દૂર થાય. ત્યારે સનકાદિકો કીધું, દેવર્ષિ ચિંતા ન કરો, કારણ કે તમારી જે ચિંતા છે એનો ઉપાય પહેલેથી છે. શું ઉપાય છે? એ કે બસ ભૂલી ગયા નારદજી, વેદવ્યાસ મહારાજ જયારે ચિંતામાં પડ્યા હતા ત્યારે તમે જ એને ભાગવતનો ઉપદેશ આપી અને એની ચિંતાને દૂર કરી હતી, કેમ ભૂલી ગયા ભાગવતને? ત્યારે નારદ મુનિ કહે છે, હું ભૂલ્યો નથી, મને યાદ છે. શ્રેયાન દ્રવ્યમ યાદ યજ્ઞ જ્ઞાન યજ્ઞ પરંતપ, ગીતામાં કૃષ્ણ કે બધા યજ્ઞમાં જ્ઞાન યજ્ઞ સૌથી શ્રેષ્ઠ છે. તો કીધું, મને યાદ છે ભાગવત, પણ મેં આ વેદ વેદાંતોનો પાઠ કર્યો છતાં એ લોકો જાગ્યા નહીં, તો પછી આ ભાગવત સાંભળવાથી કેમ ઉભા થશે? કારણ કે આખરે ભાગવત જે છે એ છે તો વેદોનો સાર ને, વેદોમાંથી જ નીકળેલું એક પરિપક્વ ફળ આ ભાગવત છે. એટલે જો વેદ શાસ્ત્રના પાઠથી નથી જાગ્યા તો ભાગવતથી કેવી રીતે જાગશે? ત્યારે સનકાદિક કહે છે, સમજો નારદજી, એ ભલે વેદ અને શાસ્ત્રનો સાર છે, પણ વેદ અને શાસ્ત્રનો એ સારરૂપ ફળ છે, એટલા માટે એની મહત્તા કંઈક અલગ છે. ત્યારે સનકાદિક ઉદાહરણ આપે કે વૃક્ષની અંદર જેમ રસ હોય, વૃક્ષના મૂળમાં રસ હોય, એના થડમાં રસ હોય, વૃક્ષના પાંદડામાં ડાળીમાં બધે રસ હોય, પણ તમે સીધું થડીએ બટકું ભરો તો દાંત પડી જાય ને. રસ છે પછી પાંદડા ખાવ તો તુરા લાગે. મૂળિયા રસ બધામાં હોવા છતાં એ રસ મળતો, રસ ક્યારે આવે? જ્યારે એ વૃક્ષ ઉપર ફળ લાગે અને એ ફળ જ્યારે પાકે ત્યારે એમાં એ રસ. એમ આજે શ્રીમદ ભાગવતમ છે એ વેદોનું પરિપક્વ ફળ છે, વેદોનું પાકેલું ફળ છે આ ભાગવત. એટલે આ એક અલગ વસ્તુ છે. બીજું ઉદાહરણ આપે કે દૂધની અંદર જેમ ઘી છે, કદાચ 100 લીટર દૂધ પી જાઓ તમને ઘીનો રસ ન મળે એમાં, પણ એ ઘીનું જો તમારે આસ્વાદન કરવું હોય તો એ ઘીની જે પ્રોસેસ છે એ પ્રોસેસ પાર કરો ત્યારે ઘી તમને એમાંથી પ્રાપ્ત થાય. શેરડીમાં ખાંડ બધે વ્યાપેલી છે, પણ જ્યાં સુધી સુગર ફેક્ટરીમાં ન જાય ત્યાં સુધી એની ખાંડ બનતી, હા એ ખાંડમાં પછી આપણને ગળ્યું તત્વ મળે. એમ ભાગવત ભલે વેદોનો સાર, પણ વેદોનો સાર હોવા છતાં એ અલગ ફળ છે. આપણે આંબાનો રસ લેવો હોય કેરી ખાવી, ડાળીએ બટકા ભરાય, બરાબર છે? આંબાના પાંદડા ખાય. કેરીનો રસ લેવા માટે જેમ કેરીના ફળને ગ્રહણ કરવું પડે, એ આંબામાં કદાચ તમે ગમેના બટકા ભરો એમાં તમને રસ પ્રાપ્ત ન થાય. એમ વેદ વેદાંત ઉપનિષદ અને સાહિત્યની અંદર તમે ગમે એટલા આટા મારી લો પણ એનાથી તમારી મુક્તિ નહીં થાય, તો ભગવદ્ ધામની તો વાત જ શું કરવાની છે. ત્યારે સનકાદિક સમજાવે છે કે તમે કથાનું આયોજન કરો. નારદ મુનિ કે કથા મને આવડે છે, હેને આવડતી હતી તો એને કીધું નહીં આવું, આપણે હોત તો કે આપણે ભાગવત જાણતા હોય બીજાને બોલાવી. પણ જો એ જ નારદ મુનિ છે જેને વેદવ્યાસ મહારાજને આ ભાગવતનો ઉપદેશ કર્યો તો છતાં કીધું, હે સનકાદિકો, કુત્ર કાર્યો મયા યજ્ઞ સ્થલમ તદવાચ્ય તામિહ, એક કામ કરો તમે મને સ્થળ બતાવો, મારે ક્યાં યજ્ઞ કરવો જોઈએ આ જ્ઞાન યજ્ઞ, અને એના માટે મારે શું કરવું જોઈએ, મારે કથા કરવી, સ્થાન બતાવો. ત્યારે સનકાદિકો સ્થાન આપે છે, ગંગા દ્વાર સમીપે તું તટમ આનંદ નામકમ, હરિદ્વારની અંદર જે આનંદ વન છે, આનંદ ઘાટ જે છે, એ આનંદ ઘાટ ઉપર બહુ સુંદર વાતાવરણ છે, કથાને અનુરૂપ છે. તમે ત્યાં જાઓ અને કથાનો પ્રારંભ કરો, અને જેવું સનત કુમારો બોલ્યા કે કથાનું આયોજન કરો, ત્રિભુવનમાં ખબર પડી ગઈ કે ગંગા તટ ઉપર હરિદ્વાર ક્ષેત્રમાં આનંદ ઘાટમાં કથા થઈ રહી છે. એક પછી એક ઋષિઓ આવવા માંડ્યા અને બધી દિશાઓ, નદીઓ, સરોવર, વન, પર્વત, દેવતાઓ, ગંધર્વ, દાનવ, આ બધા લોકો કથા સાંભળવા આવ્યા. પછી આમાં અમુક હોય ને, હે એ કે અમને ક્યાં કાર્ડ આપ્યું તું, હે અમુક લોકો કે અમને તો આમંત્રણ હતું નહીં, આપણે શું કામ કથા સાંભળવા જવું, હે ને? અને ગામ હોય ને આવું દેખાય, કારણ કે શહેરમાં તો શું છે, આપણો દરવાજો બંધ કરો એટલે પૂરું, ગામડામાં ઉભો હોય. ઓલા ભાઈ કથા અમને ક્યાં કીધું છે? જો શાસ્ત્રમાં કીધું છે, ક્યાંય પણ ભગવાનની કથા થતી હોય એમાં આમંત્રણની જરૂર ન હોય. જેમ એક સ્ત્રી પોતાના પિતાના ઘરે જવા માટે આમંત્રણની રાહ નથી જોતી, એમ કથાની અંદર આવવા માટે ક્યારે આમંત્રણની રાહ ન જોવી જોઈએ? કે અમને નહોતું. તે એવા ઋષિઓ હતા થોડાક, ભૃગુમુનિ સમજાવ્યા, ભાઈ આ કથા મેં કરી છે અને આમાં હું નારદજીને ઓળખું છું. હાલો કોકને હાથ જોડીને કોકને સમજાવીને નાના હતા એને કે આમ મોર થા સાનોમાં હે આગળ કરવા હાલવા માંડ. સામ દામ દંડ ભેદ લાવ્યા બધાને કથામાં, અને કથાની અંદર આવ્યા કથાના વક્તા છે સનતકુમારો, દીક્ષા લઈ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થાય. અને એ જ સમયે નારદ મુનિને મુખ્ય શ્રોતા બનાવ્યા, અને નારદ મુનિ મુખ્ય શ્રોતાના રૂપમાં કથા શ્રવણ કરવા માટે બેઠા. એ સમયે શૌનકજીએ એક પ્રશ્ન કર્યો. શૌનકજીએ કીધું, હે સુતજી, બહુ મોટા આશ્ચર્યની વાત કરી કે ભાગવત પુરાણ સાંભળવાથી ભક્તિનું દુઃખ સ્વયં દૂર થવા જઈ રહ્યું છે. તો મને ઈ કયો કે બધા પુરાણનો પાઠ કર્યો છતાં ભાગવત બધાથી કેમ ચડી ગયું? ત્યારે સુત ગોસ્વામી કહે છે, જો ભાગવત જે છે એ ભગવાનની સાક્ષાત મૂર્તિ. સાંભળ્યું ને કે ભગવાન જ સ્વયં એ ભાગવતની અંદર પ્રવેશ કરી ગયા. ત્યારે સુત ગોસ્વામી કહે છે કે ભાગવત જે છે ને ઉભયાત્મક ગ્રંથ છે, શ્રોતવ્ય છે અને સેવ્ય છે, એને સાંભળી શકાય, એની સેવાય કરી શકાય. તો મનમાં થાય કે સેવા તો એની કરે ને જેના હાથ હોય પગ હોય, જેમ ભગવાનના મૂર્તિ સામે તમે જોવો છો વિગ્રહ, તો વિગ્રહની સેવા થાય, ભાગવતની કેમ સેવા કરવી? ભાગવતના પાના આમ દબાવવા સેવા એટલે આપણે માની ને પગ દબાવવા હાથ દબાવવા, તો ભાગવતની સેવા કેમ? તો જો આપણે માનતા હોય ભાગવતને હાથ પગ નથી તો એ આપણી મૂર્ખતા છે. ભાગવત ને હાથ પગ છે કેવી રીતે છે જાણો છો? તો એક બહુ સુંદર શ્લોક પુરાણોમાં છે, પાદૌ યદીયો પ્રથમમ તુ દ્વિતીયો. ભાગવતનો જે પ્રથમ અને દ્વિતીય સ્કંદ છે એ ભાગવતના બે ચરણ છે. તુર્ય તૃતીય તુર્યો કથિતો ય દુરો, ત્રીજો સ્કંદ જે છે, ત્રીજો અને ચોથો એ ભગવાનની જાંગ છે. નાભિસ તથા પંચમ એવ ષષ્ઠો, પાંચમો સ્કંદ નાભી છે અને છઠ્ઠો સ્કંદ જે છે એ ભગવાનનું પેટ. ભુજા તરંગ યુગલો તથા અન્યો, સાતમો અને આઠમો સ્કંદ ભગવાનની ભુજા છે. કંઠસ્તુ રામમ નવમો યદીયો, નવમો સ્કંદ જે છે એ ભગવાનનો કંઠ છે ગળું. અને મુખાર વિંદમ દશમ પ્રફુલ્લમ, અને દસમો સ્કંદ જે છે એ ભગવાનનું પ્રફુલ્લિત મુખ કમળ. એકાદશો યસ્ય લલાટ પટ્ટમ, અને એકાદશ અગિયારમો સ્કંદ ભગવાનનું લલાટ. અને શિરોતુ દ્વાદશ એવ ભાતિ, અને બારમો સ્કંદ જે છે એ ભગવાનનું મસ્તક છે. આ ભાગવત, આ ભાગવત એ ભગવાન છે, અને વૃંદાવનના ભક્તો તો આને બોલતે ઠાકુર કહે છે. આ ભાગવત જે છે ને એ બોલતે ઠાકુર છે. કેમ? કારણ કે ભાગવત છે ને એ તમને કે તમે આવા છો. આ લોકો ભાગવતમાં હું કેમ નથી આવતા ખબર? કારણ કે અહીં બેહેન તો સીધું હામે આવે, હાલે આ તો આપણને જ કહે છે એમ. એટલે કારણ કે આ તો બોલતે ઠાકુર જેવા તમે હો એવા કે તમે આવા છો, અને પાછા જાહેરમાં બોલે એટલે કોઈને ખોટું ન લાગે. અદભુત સ્વરૂપ છે ને ભગવાનનું. કારણ કે આમાં કોઈનું સેપરેટ નામ ન આવે, બસ એ જાહેરમાં કહી દે એટલે જેનામાં હોય ને સમજી જાય, ના ના મને જ કીધું છે. આ તો તૈયાર કપડાની જોડી જેવું થાય ને પહેરી લેવાની. બોલતે ઠાકુર છે, બોલે આ ભાગવત જેવા તમે હોવ ને એવું બોલે. જો એક તો આપણે આપણને કેમ ક્યારેય બોલતા દેખાણા નહીં, ક્યારેય હાથ પગ નો દેખાણા? કારણ કે આપણી આંખમાં છે ને કંઈક પડ્યું છે, અને એટલે આપણને ભાગવતનું સ્વરૂપ ઝુંધળું દેખાય છે. એક કવિ કહે છે, નયન નિકટ કાજર બસે તાપે તરસ દેખાય. માતાઓ લગાવે છે કાજળ આંખમાં, નયન નિકટ કાજર બસે, આંખમાં જયારે કાજળ લગાવે તો આંખનું તેજ વધે અને એ જે વસ્તુ ન દેખાતી હોય એ દેખાય. ત્યો સાધુન કે સંગ બિન હરી છબી હિયન લખાય. એમ જ્યાં સુધી સંતોના સંગરૂપી અંજન આંખમાં આંજવામાં ન આવે ત્યાં સુધી ભગવાનની છબી દેખાતી નથી. એટલે આપણને ભાગવત નથી દેખાતું, કારણ કે ધૂંધળું. આપણને બધું પીળું દેખાય ને, લે દુનિયા પીળી કેમ થઈ ગઈ? પીળી નહી તન કમળો થયો છે, દુનિયા પીળી નથી થઈ. અમારા ગામમાં અમારી બાજુમાં એક ભાઈ ઘોડી રાખતા, એટલે મને ઘોડાનો અનુભવ કે એ ઘોડો છે ને ઉનાળામાં એ લોકો બિચારા વેચ હોય નહીં, એટલે મને હુકું ઘાસ ખવડાય ને ઘોડો ખાય નહીં, તે લીલા ચશ્મા પહેરાવ્યા ઘોડાને, લીલા કલરના ઘોડાને, એમ કે લીલું છે ને મેંઢો ખાવા. આવું જ છે બધું. ભાગવત ભગવાન પણ જોઈ નો એક એક હોય, કારણ કે એમાં તો સાધુઓની સંગતિની જરૂર પડે તો એ દેખાય. એટલે ભાગવત એ સાક્ષાત ભગવાન છે, અને કળિયુગમાં આ ભાગવતની સપ્તાહ વિધિ આ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. ત્યારે ભાગવતની મહિમા થઈ રહી હતી, એક બહુ સુંદર ઘટના બની કે એ જ સ્થાન ઉપર ભક્તિ મહારાણી પોતાના પુત્ર જ્ઞાન વૈરાગ્યને લઈને પ્રગટ. અને કેવી રીતે? તો કે છે, નાચતા નાચતા કીર્તન કરતા કરતા,
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ,
આવી જાઓ મેદાનમાં. ભક્તિ મહારાણી નું પ્રાગટ્ય થયું છે કથાની અંદર, અને ભક્તિ મહારાણી પોતાના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય સાથે નૃત્ય કરી રહી છે, અને આપણે નાચવાનું છે. અને હૃદય અને મનને શરમને છોડીને, કારણ કે આપણે જો હૃદયમાં ભક્તિનો આવિર્ભાવ કરાવવો હોય, ભક્તિનું પ્રાગટ્ય કરાવવું હોય, શરમને બાજુએ મૂકો, આપણને કોઈક જોવે છે એ બધું સાઈડમાં રાખો, અને તાળીઓની સાથે જો કવિઓ એક બહુ સુંદર વાત કે શું કહેતા સખા ચિત્ર કહું, આ બગીચામાં જો માળી ન હોય ને તો એ બગીચો ઉજળ લાગે. ઉજળ એટલે માળી ન હોય દેખભાળ કોણ કરે, એને બગીચો ઉજળ. અને ગમે એવી સુંદર સ્ત્રી હોય પણ એના નાકમાં જો વાળી ન હોય તો એની સુંદરતા કઈ કામની નહીં. એમ કીર્તનમાં ગાવા વાળા હોય સંગીત વાળા હોય, પણ એમાં જો તમારી તાળી ન હોય તો એ કીર્તન નકામું અધૂરું. આવો ભક્તિ જ્ઞાન વૈરાગ્ય નારદ મુનિ સનત કુમારોની સાથે આપણે આ કીર્તન કરવાનું છે.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે, હે નાથ નારાયણ વાસુદેવ,
ખાલી નાચવાનું જો બોલવાનું જ મોટે.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે, હે નાથ નારાયણ વાસુદેવ, નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ,
નારદ મુનિએ પ્રશ્ન કર્યો, હે સનકાદિકો આ ભક્તિ ક્યાંથી આવી? ત્યારે સનકાદિક કહે છે કે ભાગવતના કથાના અર્થમાંથી ભક્તિનું પ્રાગટ્ય થયું છે. એટલે આપણે જો ભાગ આ ભક્તિને હૃદયમાં પ્રગટ કરવી હોય તો એ ભાગવતના અર્થને સમજવા પડશે, કારણ કે ભક્તિનું જન્મસ્થાન એ ભાગવતના શબ્દના અર્થ છે. અને ભાગવતના એ અર્થથી ભક્તિ પ્રગટ થઈ, અને ત્યારે બધા ભક્તો એક સાથે એ કીર્તનમાં નાચવા લાગ્યા, જોરથી મહામંત્રનું ઉચ્ચારણ કરે. અને ત્યાં જેટલા ઋષિઓ બેઠા હતા, પ્રત્યેક ઋષિઓ નારદ મુનિ સહિત, અને બધા ભક્તો જયારે બહુ સુંદર નાચી રહ્યા હતા, એ જ સમય અદભુત ઘટના પોતાના ભક્તોને આવી રીતે નાચતા જોઈ, અને એ કથાની અંદર સાક્ષાત ભગવાન નારાયણ પ્રગટ થઈ ગયા. અને જેવું ભગવાન નું પ્રાગટ્ય, બધા ભક્તો ઉભા થઈ અને મહામંત્ર ના કીર્તન સાથે દંડ રીત્ય મહામંત્ર
મુરલી મનોહર નંદન લાલા ને મોરલી વાળા ને લાલાને મોરલી વાળા મોરલી વાળા ને મોરલી વાળા ને
મોરલી વાળા ને મોરલી
વાળા ને મોરલી વાળા
મોરલી વાળા ને મોરલી વાળા ને
મોરલી વાળા ને મોરલી વાળા ને
ભક્તો એ કેવા બાંધી લીધા લાલા ને
ભક્તો એ કેવા બાંધી લીધા લાલા ને
ભક્તો એ કેવા બાંધી લીધા લાલા ને
ભક્તો એ કેવા બાંધી લીધા નંદલાલા ને
લાલા ને મોરલી વાળા ને
લાલા ને મોરલી વાળા ને
મારું નો માનો તો તમે નરસૈયા ને પૂછજો
મારું નો માનો તો તમે નરસૈયા ને પૂછજો
મારું નો માનો
પૂછજો
મારું નો માનો તો તમે નરસૈયા ને પૂછજો
કરતાલ માં કેવા બાંધી લીધા નંદલાલા ને
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 લાલા ને મોરલી વાળા ને
લાલા ને મોરલી વાળા ને
મીરાબાઈ ને પૂછજો
મારું નો માનો તો તમે મીરાબાઈ ને પૂછજો
મારું નો માનો તો તમે મીરાબાઈ ને પૂછજો
મારું નો માનો તો તમે મીરાબાઈ ને પૂછજો
ઘૂંઘરો માં કેવા બાંધી લીધા નંદલાલા ને
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 નંદલાલા ને મોરલી વાળા ને
નંદલાલા ને મોરલી વાળા ને
મોરલી વાળા ને મોરલી વાળા ને
મોરલી વાળા ને મોરલી વાળા ને
તમે વિદુરજી ને પૂછજો
મારું નો માનો તો તમે વિદુરજી ને પૂછજો
મારું નો માનો તો તમે વિદુરજી ને પૂછજો
મારું નો માનો તો તમે વિદુરજી ને પૂછજો
હાજી માં કેવા બાંધી લીધા લાલા ને
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 નંદ લાલા ને મોરલી વાળા ને
નંદ લાલા ને મોરલી વાળા ને
મોરલી વાળા ને મોરલી વાળા
મોરલી વાળા ને મોરલી વાળા ને લાલા ને
જનાબાઈ ને પૂછજો
મારું નો માનો તો તમે જનાબાઈ ને પૂછજો
મારું નો માનો તો તમે જનાબાઈ ને પૂછજો
મારું નો માનો તો તમે જનાબાઈ ને પૂછજો
છાણા માં કેવા બાંધી લીધા લાલા ને
છાણા માં કેવા બાંધી લીધા લાલા ને
છાણા માં કેવા બાંધી લીધા લાલા ને
છાણા માં જય હો વિઠ્ઠલ ભગવાન જય હો
નંદ લાલા ને મોરલી વાળા ને
બાંધી લીધા નંદલાલા ને વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા
કોણે કોણે દીઠેલા પાંડુરંગ વિઠ્ઠલા પાંડુરંગ વિઠ્ઠલા
ટીમ ટીમ મેં મેરે શામ કા બસેરા હે
શામ તુજે મિલને સતસંગ કી બહાના હે
તુજે મિલને સતસંગ કી હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે
हरे राम हरे राम 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 हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे
बोलो हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे
उद्दंड नृत्य पासल थई गयु छे
हरे राम हरे राम
तमे भाग लई शको छो आगळ वाला
राम राम हरे हरे
बोलो हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे
हरे राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हे बोलो हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे
बोलो हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरि नाम संकीर्तन की श्रील प्रभुपाद की निताई गौर प्रेमानंदे